चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र, ज्ञान मात्र भगवान आत्मा छे। प्रति समय आ जागृति बनी रहे, आ जागृति नु नाम धर्म छे। शरीर की प्रत्येक क्रिया ना काळे अने विकल्पों ना वहता प्रवाह में मारु शुद्ध चैतन्य पण क्यांय पड्यु नथी, मळ्यु नथी। दरेक समय आ जागृति ज्ञानियों ने वर्ते छे। आवी दशा ज्यां प्रगट थाय छे, परम कृपाण देह की दशा ने देह होवा छताय के देहाती दशा कहे। वस्तु पोतानी पासे केटली छे ए महत्वनु नथी, पण पोतापणानो भाव केवो छे ए महत्वनु छे। पोतापणानो भाव एवा सूक्ष्म पदार्थों में आ आत्मा ने अनादिथी थयो। जारे आ शरीर बन्यु ने ए शरीर जे समय बन्यु तो ए शरीर नी रचना ने अत्यारे जो आपने देखवा मांगे इतला सूक्ष्म शरीर ने तो आंख वड़े देखात पण नथी। माइक्रोस्कोप थी जेने जोईए त्यारे मांड देखाय के आ शरीर એટલા શરીરના પરમાણુમાં આ આત્માએ માન્યું છે કે આ હું છું। આવા પ્રકારે મિથ્યાત્વના ભાવને અનાદિથી પોષે ને એટલા માટે ચૈતન્યનો વિકાસ અનાદિથી જ્યાં છે ત્યાંનો ત્યાં જ રહ્યો। એનું કારણ એ કે આ અનંત દુઃખમાં ને દુઃખમાં રહ્યો, કારણ કે દુઃખનું મૂળ કારણ જાણ્યું નહીં, કારણ ન જાણે તો છોડે કેવી રીતે। મને એક ઘટના સ્મરણમાં આવી, બે સગા ભાઈ હતા। નાનો ભાઈ હતો એ ખેતરમાં કામ કરતો હતો અને મોટો ભાઈ હતો એક ગામમાં, નાના ગામમાં પંચાયત સંભાળતો હતો। ને ગામમાં જે લોકો પ્રશ્ન પૂછે, કોઈની શંકા લઈને જાય, ઝઘડા લઈને જાય, તેનું સમાધાન કરી આપે। નાના ભાઈને એકવાર એવું થયું કે બધી મહેનત હું કરું છું અને તડકામાં મારે આખો દિવસ કામ કરવું પડે છે અને મારો ભાઈ નાના આવી રીતે આરામથી છાયામાં પથ્થર પર બેસીને સમાધાન કરે છે। કાલથી મોટા ભાઈને કહું ખેતરમાં તું જજે અને પંચાયત હું સંભાળીશ। મોટા ભાઈએ એનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો અને એ ખેતરમાં ગયો, નાના ભાઈએ પંચાયત સંભાળી। પંચાયત સંભાળવા માટે એ પથ્થર પર બેઠો અને ગામના લોકો ભેગા થયા। એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે આ નાનો ભાઈ તરત જ એ પથ્થર ઉપરથી ઊંચો થઈ ગયો। બીજો કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આ પથ્થર પરથી એ ઊંચો થઈ ગયો। અને ઘરે આવ્યો અને ઘરે આવીને મોટા ભાઈને કીધું કે કાલથી તું પંચાયત સંભાળને હું ખેતરમાં જતો તો એ બરાબર હતું, કારણ કે પંચાયત સંભાળવાનું દુઃખ બહુ છે. એવા અઘરા અઘરા પ્રશ્ન પીડાદાયક આવે છે કે એની પીડા સહન ન થાય એવી છે. ખેતરની પીડા એવી નથી કે પંચાયત સંભાળવાની પીડા છે. અને નાના ભાઈએ બીજા દિવસથી ખેતરમાં જવાનું જે રાબેતા મુજબ ચાલુ કર્યું. મોટા ભાઈ પંચાયત સંભાળવાનું, પણ નાના ભાઈને જે દુઃખ થયું હતું એ પ્રશ્નનું કોઈ દુઃખ જ નથી. ગામના લોકો જે શંકા કરતા હતા એ શંકાનું કોઈ દુઃખ જ નથી. દુઃખ એ વાતનો હતો કે જે પથ્થર પર પોતે બેસીને પંચાયત સંભાળતો હતો એ પથ્થરમાં વચ્ચે તિરાડ હતી અને તિરાડની અંદર વિછી હતો. તો જયારે પ્રશ્ન સામેથી પૂછાય ને નીચેથી વિછી ડંક મારે, અને આને એમ લાગતું કે કેવા અઘરા પ્રશ્ન આવે છે પીડા પહોંચાડે એવા. આખી જિંદગી પાછું ખેતરમાં કામ કરવું પડ્યું કારણ કે દુઃખનું ખરું કારણ ન જાણ્યું. કૃપાળુ દેવ એટલે જ આત્મસિદ્ધિ શાસ્ત્રની પહેલી જ ગાથામાં કહે છે કે દુઃખનું કારણ શું છે તમે જાણ્યું. દુઃખનું કારણ એ છે કે જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત. પેલા દુઃખના કારણને જાણો, પેલા પોતાના દોષનો સ્વીકાર કરો કે મારામાં આવા દોષ છે કે મેં મારા સ્વરૂપને નથી જાણ્યું. મેં હંમેશા પરમાં રસ લીધો છું અને પરમાં જ રૂચી લીધી. ચોર ક્યારે પણ પોતાના ખિસ્સા ચેક ન કરે, બીજાના ખિસ્સા ચેક કરે. એક ઘટના મને સ્મરણમાં આવી કે એક વાર એવું બન્યું કે એક ચોર ટ્રેનમાં ચડ્યો. સામે જે ભાઈ બેઠા હતા એ ભાઈને ખબર પડી ગઈ કે આ ચોર છે અને નજર મારી ઉપર છે કે મારી પાસે આવા કિંમતી હીરા લઈને નીકળ્યો છું, આ ચોર આજે રાત્રે લૂંટવાનો છે. એટલે ચોરે સૂતા પહેલા તે બાથરૂમમાં જયારે ગયો તો આ વ્યક્તિએ પોતાના જે હીરા હતા એ ચોરના કોટના ખિસ્સામાં મૂકી લીધા, જે કોટ ત્યાં લટકતો હતો, અને આરામથી ઊંઘી ગયો. ચોર રાત પડી એટલે આના ખિસ્સા આમ તપાસવા માંડ્યો પણ ખિસ્સામાં કઈ મળ્યું નહીં. ઘણી તપાસ કરી પણ ખિસ્સામાંથી કરી ન મળ્યું. અને બીજા દિવસે સવારના પછી પાછળ ચોર બાથરૂમમાં ગયો, એને ચોરના કોટના ખિસ્સામાંથી પોતાના હીરા લઈ લીધા. અને આના ઉપરથી એ કે ચોર ક્યારે પણ પોતાના ખિસ્સા ચેક નથી કરતા, એ બીજાના ઉપર નજર કરે. આપણે પણ આ જ કર્યું કે બીજો 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 શું કરે છે, અને બીજાનો જે રસ લીધો એના કારણે તે પોતાની ઉપર નજર ન ગઈ. પહેલા જ પોતાના દોષોનો સ્વીકાર થાય, બીજાનામાં દોષ છે એ દૂર કરવા મારી જવાબદારી નથી. બજારમાં ચાલતી 500 રૂપિયાની કે 1000 રૂપિયાની નકલી નોટો કે નકલી ડોલર એ બજારમાં જે ચાલે એને રોકવા મારી જવાબદારી નથી. મારી જવાબદારી એટલી છે કે મારા પર્સમાં ખોટી નોટ ન આવી જાય, આટલું ધ્યાન રાખો. બીજા જગતમાં આ જગતના જીવોમાં કેટલા દુર્ગુણોને ખોટા ગુણો છે એ રોકવા મારી જવાબદારી નથી, પણ મારામાં કોઈ દુર્ગુણ ન આવે એ મારી જવાબદારી છે. એટલા માટે જ કૃપાળુ દેવ કહે છે કે તમે દુઃખના કારણોનો સ્વીકાર કરો કે હું દુઃખી છું અને આ કારણોથી દુઃખી છું. કારણનો સ્વીકાર કર્યા વગર અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યા વગર દુઃખ દૂર થશે કેવી રીતે? એક રાજાના જીવનની ઘટના સ્મરણમાં આવી કે રાજા જેલની મુલાકાતે જાય છે અને પૂછે છે એક એક કેદીને કે તમે શું અપરાધ કર્યો છે. રાજાને જાણવું હતું કે બધા કયા કયા અપરાધ કરીને જેલમાં આવ્યા. પહેલી વ્યક્તિને પૂછ્યું, તમે શું કર્યું? રાજાએ કીધું, મહારાજ, કે મેં કાંઈ નથી કર્યું, આમના પણ કરી દીધું. સારા. બીજાને પૂછ્યું તો કે મહારાજ, મેરે કાંઈ નથી કર્યું. આ બધા સારા લોકો કેટલા છે, કઈ કર્યું નથી ને, અહીંયા બંધ કરી દીધા. એક વ્યક્તિ પાસે રાજા પહોંચે છે, રાજા પૂછે છે કે તમે શું કર્યું? એને કીધું, મહારાજ, કે મેં તો એવી મોટી ભૂલ કરી, દારૂ પીધું હતું અને દારૂના નશામાં ગાળો બોલતો હતો, રસ્તામાં લોકો સાથે ખરાબ વર્તન કરતો હતો, મારી પત્નીના દાગીના વેચીને મેં દારૂ પીધો, મને આ સજા પણ ઓછી છે. એટલે રાજાએ કીધું, તો આને છોડી દો. એને પોતાની ભૂલનો સ્વીકાર તો થયો, હવે બહાર જઈને ભૂલ નહીં કરે, પણ બાકીના બધા જે છે એને તો આવી જ ભૂલો કરી નાખ્યા છે, પણ સ્વીકારે નથી થતો કે ભૂલ હતી, એટલે બહાર જઈને રિપીટ થવાની છે. કારણ કે ભૂલને રિયલાઇઝ ન થાય તો એ રિપીટેશન થવાનું છે. જે બાકીના લોકો હતા એ બધા બગડ્યા, એને રાજાને કીધું, આવું કેમ કર્યું? અમે બધાએ કંઈ કર્યું નથી તો અહીંયા રહેવા દીધા, અને આને સ્વીકાર કરી લીધો કે ભૂલ કરી છે, દારૂ પીધો છે, ખરાબ બોલે છે, આવું બધું કંસોય તમે એને છોડી મૂક્યો, આટલો પાપી માણસ એને છોડી મૂક્યો, અને અમે કોઈ કાંઈ કર્યું નથી, અંદર રહેવા દીધા. એટલે રાજાએ કહ્યું, સાચી વાત છે, તમે કોઈએ કાંઈ નથી કર્યું, કેટલા સારા લોકો છો તમે, અને આટલા સારા લોકોની વચ્ચે પેલા પાપીને રાખીએ તો તમારું અપમાન થાય, એટલે એને કાઢી મૂક્યું. કે તમે બધા સારા લોકો અહીંયા એક સાથે રહો અને પેલો ખરાબ પાર નીકળે, એવા અહીંયા તમારી સાથે રખાય. પણ મૂળ વાત એ હતી કે દોષોનો સ્વીકાર થાય તો દોષ દૂર થાય, એ જ તે દોષ કે મેં મારા સ્વરૂપને ઓળખ્યું નહીં. એટલા માટે ચૈતન્યનો વિકાસ ત્યારે થાય જ્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ થાય. એટલા માટે અનિત્યના વહેતા પ્રવાહમાં નિત્યતાની સ્થાપના ન થાય. શરૂઆત આવી છે સાધકની સાધના ત્યાંથી. એટલે કૃપાલદેવે આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે આત્માનું સ્વરૂપ બતાવ્યું છે એમાં બહુ ઊંડા રહસ્ય બતાવ્યું છે. શરૂઆત જ ત્યાંથી, એવી રીતે જ્યાં આત્માર્થના લક્ષણ બતાવ્યા ત્યાં પણ એનું જોર આત્મા ઉપર જ છે. પહેલા તમે જ્ઞાની તો પછી બનજો, પેલા આત્માર્થી બનો. આત્માર્થી એટલે આત્માથી તમને પ્રયોજન છે. એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો દિલ્હીમાં કે ભારત દેશમાં આટલા બધા બટાકા બને છે, ઉગે છે, એ બટાકાને આપણે નહીં ખાઈએ તો બટાકાનું શું થશે? એવો પ્રશ્ન પૂછ્યો. એટલે મેં એને કીધું કે બટાકા નહીં ખાઈએ તો બટાકાનું શું થશે એની ચિંતા કરવા વાળા દિલ્હીમાં મિનિસ્ટર બેઠા છે, તું શું કામ ચિંતા કર? તો એના ચિંતા તો થાય કે તું, તને બે પ્રકારના પ્રશ્ન થઈ શકતા હતા કે બટાકા ભારતમાં આટલા ઉગે છે, નહીં ખાવ તો બટાકાનું શું થશે, અને બટાકા ખાય તો મારા આત્માનું શું થશે? પણ તને બટાકાના પ્રશ્ન થયા, આત્માના પ્રશ્ન ન થયા. તું આત્માર્થી નથી, તું ભોજનાર્થી છો. બધાના ભોજનથી મતલબ છે. આત્માર્થી એટલે જેને આત્માથી જ પ્રયોજન છે, જે દરેક સમયે ફેરી ફેરીને વાતથી પોતાના આત્મા પર લઈ આવે, બીજાના મરસ નથી. આત્માર્થીમાં એ વાત કહી કૃપાળુ દેવ કહે છે કે તમને આત્માથી જ પ્રયોજન, એટલા માટે તે શરૂઆતમાં કીધું આત્મજ્ઞાન ત્યાં મુનિપણો તે સાચા ગુરુ હોય, બાકી ગુરુ કલ્પના આત્માથી નહીં જોઈ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણો, મુનિ કયા કોને કે જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણો છે, એના વગર મુનિપણો નથી. બહારથી શરીરથી બધું બારમો ત્યાગ કર્યો હોય અને બારમાં રૂપ ધારણ કરી લીધું, પણ અંદરમાં વિકરાગ ભાવ પ્રગટ થયો કે નહીં, નામ પણ લાગી ગયું મુનિનું, અંતરંગ કેવું છે મહત્વનું છે, અને એના ઉપર કૃપાળુ દેવ જોર હતું. એક વ્યક્તિને પૂછ્યું કે તારું નામ શું? તો કે વનરાજસિંહ. તારા પપ્પાનું નામ? તો કે ગજરાજસિંહ. પોતાનું નામ વનરાજસિંહ ને બાપાનું નામ ગજરાજસિંહ. અને ક્યાં જવું છે? તો કે લાયન્સ ક્લબની મિટિંગમાં. અહીંયા કેમ ઉભા છો? તો કે અહીંયા જો ને અંધારામાં કૂતરા ફસે છે. તું આ સિંહ જેવા નામ લગાડીને બેઠો છો, અંદરથી તારામાં લક્ષણ સિંહ જેવા કેટલા આવ્યા? એક ઘટના સ્મરણમાં આવી. એક નેતા હતા, તમને તો ખબર છે ભારતના નેતાની હાલ. કોઈ ભારતમાં એવી રીતે ચૂંટણીમાં ઉભા રહી ઇલેક્શનમાં અને પ્યુન તરીકે ક્યાંય રહી નોકરી કરવી હોય તો પ્યુન તરીકે નોકરી કરવા માટે એને જરૂરી નથી કે ગમે એટલું એને કોલેજ કરેલી હોય, પણ 8 ધોરણ તો પાસ જોઈએ. 10 સ્ટાન્ડર્ડ સુધી પાસ જોઈએ, પણ નેતા બનવા માટે કોઈ ક્વોલિફિકેશન ન જોઈએ. ન ભણેલો હોય એ નેતા બની શકે. હવે એવો એક નેતા ઇલેક્શનમાં ઉભો રહ્યો અને હારી ગયો. હારી ગયો તો હવે એને કઈ કામ ધંધો તો ક્યાંય મળતો નતો. તો એક સર્કસ હતું, એ સર્કસમાં ગયો અને સર્કસ વાળાને કીધું મને કામ ધંધે રાખી લો. સર્કસ વાળા કે તું શું કામ કરીશ? કે તમે જે કામ આપો એ કામ કરીશ. તો કે હા, મને યાદ આવ્યું. સર્કસ વાળાએ કીધું અમારો એક સિંહ હતો, એ સિંહ મરી ગયો થોડા દિવસ પહેલા, અને એ સિંહની ખાલ અમે ઉતારી દીધી. તો તારે શું કરવાનું છે? કે એ ખાલ તારા શરીર ઉપર અમે ઢાંકી દઈશું અને તારે 4 પગે ચાલતા ચાલતા ત્યાં જવાનું છે. અને તારે એમાં સમજ અમે ઉતરીશું 4 પગવાળો, અને અમે એનો અવાજ રેકોર્ડ કરી નાખ્યો છે સિંહનો, એટલે પાછળથી અવાજ આવશે બેકગ્રાઉન્ડ. સારું. અને આને તો સિંહનું બિલકુલ બરાબર તૈયાર થઈ ગયો ખાલ, અને 4 પગે ચાલો. અને જેવો ત્યાં સરકસ શરૂ થયો, 4 પગે ચાલવા લાગ્યો, ત્યાં સામેથી અસલી સિંહ આવ્યો. અસલી સિંહ આવ્યો કે આ ઉભો થઈ ગયો 2 પગે. એ ઉભો થયો તો પબ્લિક ઉભી થઈ ગઈ 2 પગે કે આ શું નકલી સરકસમાં અસલી સરકસ થઈ ગયું? આ તો કઈ સિંહ નથી કે બચાવો બચાવો બચાવો. કે ત્યાં સામેનો જે સિંહ હતો એ સિંહે જોરથી કીધું કે ચૂપ, તું એકલો ઇલેક્શનમાં થોડો હાર્યો છો, હું હાર્યો છું. હું ગાડી જીવો છું. પણ એ સ્ટોરીના અંતમાં એ લખ્યું હતું કે 12 થી 3ની ખાલ ઓઢી લેવાથી કોઈ સિંહ બની જતા નથી. ખાલી 12થી તમે શિક્ષા લીધી અને તમે મુનિ થઈ જતા નથી. એટલે કૃપાળુ દેવ કે આત્મ જ્ઞાન ત્યાં મુનિ પણ અંતરથી જેને ત્યાગ્યું છે, બાકી અનંત બાર એ 9મા ગ્રહે સુધી જયા છો, પણ હજી સુધી હિત ન થયું. એક કૃપાળુ દેવ કહે છે તમારા ચૈતન્યના વિકાસ માટે, આત્માના વિકાસ માટે તમારામાં આ લક્ષણો જોઈએ. જે 38મી ગાથામાં માટે થાય છે, કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, પૌરે ખેદ પ્રાણી દયા, તે આત્માત્મિક કષાય ભાવ મોળા ભાગલા જોઈએ. તીવ્ર કષાયવાનને ગુરુ પાસેથી જ્ઞાન પણ ન મળે તો આત્માનું જ્ઞાન કેવી રીતે મળે? કષાય મોળા જોઈએ. અને અંદરમાં મોક્ષની અભિલાષા, માત્ર મોક્ષ અભિલાષ, એના જીવનનું એક જ ધ્યેય હોય કે હું સંસાર પરિભ્રમણથી બહુ થાક્યો છું અને આ બંધનથી મારે છૂટવું છે. એમ તો બધા એ સાંભળ્યું હશે કે બંધનથી છૂટવા માટેની આ જે મનુષ્યની અવસ્થા છે એ અનિત્યતાની અસારતાનો બોધ કરવા માટે, ટ્રાન્ઝિયન્ટ વર્લ્ડ જે છે એનો બોધ કરવા માટે બહુ ઉપયોગી આ મનુષ્ય ભાવ છે. દેવોની અને નારકીઓની સ્થિતિ અલગ છે અને મનુષ્યની અલગ છે. દેવોને બધું મળ્યું, જન્મથી મળ્યું 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 એક સાથે મળ્યું, ત્યાં ફિક્સ થઈ ગયું. એકવાર દેવગતિમાં જન્મ થયો 10,000 વર્ષથી વાત છે, એકવાર નરકમાં જન્મ થયો 10,000 વર્ષથી વાત છે, એ ફિક્સ થઈ ગયું. અને અહીંયા જેમ દેવને બધું મળ્યું 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 મળ્યું, એટલે નારકીને ન મળ્યું ન મળ્યું ન મળ્યું ન મળ્યું, એટલે એ જે કોન્સ્ટન્ટ છે એ સારા રહે છે દેવ અને નારકીઓ. એ જે ચેન્જીસ જે છે, સડન ચેન્જીસ, એવા દેવ અને નારકીઓમાં નથી હોતા જે મનુષ્યમાં હોય છે. કે અત્યારે કરોડો રૂપિયા મળ્યા છે અને આગલી સમયે રસ્તા ઉપર કરોડ માંથી રોડ ઉપર આવી ગયું. આપણે કરોડ નો માર્ગ સારો નથી, ઘણી વખત છે ને આપણે ગુજરાતી ભાષામાં આ શબ્દ વપરાય છે. કોઈ છોકરો સારો પાકે તો એને સપોર્ટ કહેવાય, તો સો શબ્દ એ સારો પાકે હોય તો સપોર્ટ કહેવાય, અને ખરાબ પાકે તો એને કપૂત કહેવાય. ક તો જે બોર્ડ બહુ ખરાબ હોય ને એનું નામ કરોડ, અને એક કરોડ નો જે માલિક બન્યો એ કરોડપતિ, એ બનવા જેવું નથી. એ ત્યાંથી અહીંયા આવી ગયો અને અહીંથી અહીંયા આવી ગયો કે હમણાં જો રસ્તા ઉપર તો લોટરી લાગી અને કરોડપતિ બની. આજે સડન ચેન્જીસ આવવામાં થાય છે એ મનુષ્ય ભાવમાં થાય છે. ત્યાં પાકું છે 10,000 વર્ષ પહેલા મળવાનું નથી, અહીંયા ભરોસો નથી અત્યારે આ શ્વાસ બહાર ગયા પછી નવો જશે કે નહીં. એટલે જે અનિશ્ચિતતા ક્ષણભંગુરતા મનુષ્ય જીવનમાં જે બોધ થાય છે એવો બાકીની ગતિમાં નથી, અને મુનિ ધર્મ મનુષ્ય ગતિમાં છે. કારણ કે આ બોધ અહીંયા થાય છે. મનુષ્ય આટલો સક્ષમ પોતે એટલો શક્તિશાળી છે, આ બોધ મનુષ્ય ગતિમાં છે. અને ખાસ વાત એ ગમે એટલા પાપ કર્યા હોય તો એ પાપને મનુષ્ય ગતિમાં છોડે છે. દેવો કરતા પણ મનુષ્યના અંદર અહીંયા જે હિંસા ને ઝૂઠ ને ચોરી ને ખુશીના એવા પાપ થતા હોય, પણ તોય તે છૂટ જે પાપ કરે છે એ પાપને છોડતા પણ એને બહાર નથી લાગતી, એક એવો બોધ થાય. એટલા માટે છે કે ચંદોજા રાણીઓને ભોગવીને પણ એ ક્ષણમાં તે પ્રગતિ ગઈ જાય છે, એ બોધ થયો. એ બોધના બળ પર જ તે નિત્યતાની યાત્રા પ્રારંભ થાય છે. પકાવવામાં આવેલા પાકના દાણામાંથી કોઈ એક દાણાને દબાવીને જોયો, હવે ખબર પડી કે બધા દાણા પાકી ગયા. એક એક દાણાને ચેક કરવાની જરૂર ન પડે. એક કોઈ જીવનમાં એક ઘટના ઘટી આ ભાઈ સાથે, હવે બધા સાથે રાહ જોવાની જરૂર નથી કે આ કેવા કે આ કેવા. બોધ થઈ ગયો, આખો સંસાર આવ્યો છે. એક ઘટનાથી એ બોધ લઈ લઈ, અને જીવનની જે એક એક ઘટના છે હું એ એક એક ઘટનાને એક ફૂલ કહું છું. એક ઘટના એક ફૂલ છે. આ વ્યક્તિએ મારી સાથે માયાચારી કરી, આ એક ફૂલ છે. આ વ્યક્તિએ મને ખરાબ શબ્દ કીધા, આ એક ફૂલ છે. આ વ્યક્તિએ મારો વિશ્વાસઘાત કર્યો, આ એક ફૂલ છે. આ બધા એક એક ફૂલ છે. અજ્ઞાની એ ફૂલો જે છે એને ફેંકી દે છે, એ ફૂલોને ફેંકી દે છે અને પાછું જીવન જીવવા લાગે છે. અને જ્ઞાની એ બધા ફૂલોને ભેગા કરીને એક ફૂલોની માળા તૈયાર કરે છે અને માળાને ગળામાં પહેરી હવે ચાલે છે, અને ડગલે ને પગલે માળાને દેખીને ચાલે છે કે આ અનુભવ ભૂતકાળનો સાક્ષી છે, કે જેથી કરીને ભવિષ્યમાં કોઈની પાસે આશા નથી ઉભી થતી કે કોઈ મને સાથ આપે, કોઈ મારું ભલું કરે, કોઈ મને સુખ આપે. કારણ કે આ અનુભવની માળા ગળામાં પહેરેલી છે. જ્ઞાની અનુભવોની માળાને ગળામાં પહેરીને ચાલે છે, પણ અજ્ઞાનીને આશા છે કે કાલે શું થશે, કાલે કઈક સારું થશે. અમર અહીંયા આમ થયા એને લખ્યું, એને કીધું કે મેં પંડિતોની સભામાં, મૌલવીઓની સભામાં, પાદરીઓની સભામાં જઈને પૂછ્યું, એ બતાવ કે મનુષ્ય કઈ આશા પાછળ ભાગે છે. ત્યારે કોઈ જવાબ ન આપે. ત્યારે તેમને આકાશની પાસે જઈને આકાશને પૂછ્યું કે તું તો બતાવ કે આ મનુષ્ય કઈ આશા પાછળ ભાગે છે. ત્યારે આકાશે કહ્યું કે તારા સવાલમાં જવાબ છે. મેં આકાશને કહ્યું મને સમજાણું નહીં, તું મને બતાવ કારણ કે એ આકાશ છે તો બધાને ભાગતા જોયા છે ઉપરથી, તારી પાસે તો જવાબ હોવો જોઈએ. આકાશે કહ્યું કઈ આશા પાછળ નહીં, આશાની પાછળ. આશા પાછળ કાલે કંઈક મળશે, કાલે કંઈક મળશે, કાલે કંઈક મળશે. કાલે આપણા બધાનું જીવન જે છે ને કાલ ઉપર છે, કાલ ઉપર છે. કાલ ક્યારે આવતી નથી, આવે છે ત્યારે આ જ આવે છે. કાલ ક્યારેય ન આવે, આવે ત્યારે આ જ આવે. કાલ ક્યારેય આવતી નથી અને આપણું બધું જીવન કાલ ઉપર છે અને કાલ ઉપર આપણું સુખ ટકેલું છે. અને મૃત્યુ જયારે આવે છે, જે સમયે મૃત્યુ આવે છે ત્યારે કાલવાળી પાકો કપાઈ જાય છે. કાલ ન રહ્યું હવે, હવે આ જ બાકી રહી, આજ જ રહી, કાલ ન રહ્યું. એટલે મૃત્યુ પીડા પહોંચાડે છે કારણ કે આપણું સુખ કાલ ઉપર હતું અને હવે કાલ તો રહી જ નહીં. એટલા માટે વર્તમાનમાં એવી અવેરનેસ સાથે, જાગૃતિ સાથે, એટલે કહ્યું જાગૃતિ એ ધર્મ છે, બેહોશી અધર્મ છે. આ ક્ષણની પર્યાયમાં અત્યારે જ આ ક્ષણને ગુમાવ્યા વગર એને પોતાના સ્વરૂપમાંથી આનંદ લીધો, અનંત આનંદને અહીંયા તે ચૈતન્યના એવા ગુણાધિપતિ ભગવાન આત્માના અતિન્દ્રિય આનંદને અત્યારે એને ભોગવી દીધો. કાલ ઉપર છોડતો નથી. એવું ત્યાં દશા પ્રગટ થઈ. બસ કૃપાદેવ આને જાગૃતિ કહે છે. આવી અવેરનેસ ચૈતન્યનો વિકાસ, આત્માના વિકાસ માટે દરેક સમયે સમયે જાગૃતિ, ભવિષ્યની આશા નહીં. આ આમ શુદ્ધ છે, સાંજે સુધી કાલે એમાં ડૂબતો નથી. મોટા ભાગના લોકોના તમે ટેબલ ઉપર બેઠા હોય તમે જોયું છું બપોર, બપોરના જેના ઘરે પણ ટેબલ ઉપર બેઠા હોય બધાના ઘરે આ સાંજના શું બનાવ્યું છે.
વાત નહીં કરી, સાંભળું છું.
ખાવાનું બપોરનું જે શરૂ નથી થયું પણ સાંજના શું બનાવ્યું છે. આને કહેવાય સુધી ભવિષ્યના અંદર અત્યારે અને એ ડોબવાનું એટલું સન્મયતા સાથે અંદર આવ્યા પેલા તે કેટલાય પૂછીને આવ્યા બહાર કેટલા વાગે જવાનું છે. એક આશા બહાર જવા મળશે. તમને જો ખબર હોય ને કે બહાર જવાનો ટાઈમ ફિક્સ નથી, અંદર આવે કેટલા, આપણે પ્રવચન ભર્યો છે એમાંથી અડધો ન ભરેલો હોય, ખબર પડે કે સાચું જવાનો ટાઈમ ખબર નથી, દરવાજો લોક થઈ જવાનો છે. એક આશા છે બહાર જવા મળશે. આપણું જે જીવન છે આશા ઉપર જ છે, આશા ઉપર. અને અનુભવથી કોષ લેતા નથી કે ભૂતકાળનો અનુભવ સાક્ષી છે કે ભોગોમાંથી સુખ મળ્યું નથી પણ ભવિષ્યમાં મળશે એવી આશા છે. અને જેના અનુભવની સામે આશા જીતી જાય છે એ અજ્ઞાની છે, અને જેના આશાની સામે અનુભવ જીતે છે એ જ્ઞાની છે. આટલી જાગૃતિ દરેક સમયે એ ઘટના સ્મરણમાં આવી. એક વ્યક્તિના જીવનમાં એના ત્રણ લગ્ન થયા હતા, ચોથા લગ્ન નક્કી કર્યા હતા. કંકોત્રી છપાઈ ગઈ હતી, બધાને કંકોત્રી વેચી હતી. ગામના લોકો લગ્નમાં જેવા તૈયાર હતા પણ કંકોત્રીમાં લખ્યું નતું, જેમ અત્યારે લખેલું હોય કે કવર બનાવીને આવવાનું નથી, ચાંદલાની પ્રથા છે નહીં, એને લખ્યું નતું. એ તૈયાર હતો લેવા માટે. આમ ગામના લોકો થાકી ગયા હતા, ત્રણ ત્રણ બાર આપી. એટલે ગામના લોકો બધા ભેગા બધા કહેવા શરૂ, ત્યારે ગામના લોકોએ નક્કી કર્યું આપણે શક્તિ આપીએ પથ્થરની. ગામના લોકોએ મળીને શક્તિ આપી પથ્થરની અને એના ઉપર લખેલું હતું અનુભવની સામે આશાની ભીત. ત્રણ ત્રણ વારના અનુભવ થયા પત્ની સાથે પણ એક ચોથીમાં આશા કે કદાચ સારી નીકળશે. અનુભવની સામે આશાની ભીત આપણા બધાના એ હાલ છે. કાલે નથી મળ્યું પણ કાલે મળશે. વર્તમાન વર્તમાન એક જ આશા છે, મોક્ષની અભિલાષા છે. અને મોક્ષની અભિલાષામાં પણ બહુ ઊંડો ભાવ છે. મોક્ષની અભિલાષા કીધી છે એને પણ સહજ રીતે જાણે છે. પ્રગટ થતા મોક્ષને પણ જ્ઞાની જાણે છે. એમ માનતા નથી કે હું મોક્ષમાં ગયો ને મને મોક્ષ મળી ગયો. હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું અને પર્યાયમાં આ મોક્ષ પ્રગટ થયો. બસ આટલી જ માત્ર જાણે. આશા ઈચ્છા અભિલાષા મળતી ગઈ. આ સાથે તો શું, આ જોઈ તો કેવું, આ જોઈ તો કેવું, અનંત 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 ઈચ્છાઓ કે આત્મામાં ઉત્પન્ન થતી. વિષયોના ભોગવવા કરતા પણ એને જાણવાની પણ એક ઈચ્છા થતી કે લાભને જાણો કેવું હશે, કેવું હશે, કેવું હશે. અંદરમાં કોઈ સ્ત્રીનું શરીર દેખ્યું, આટલું શરીરનું અંગ ખુલ્લું છે, હવે અંદર કેવું હશે, હજી આટલું અંગ ખુલ્યું, હજી કેવું હશે. આ અંદરના ઈચ્છા કેવી, ભગવાને આખા જગતને જાણી લીધું, હવે કઈ ઈચ્છા જ નથી રહી. શેની ઈચ્છા, બધું તો જણાવી દીધું છે, દુઃખ પણ તેનું રહ્યું, કશું જ નહીં. એ જેટલી પણ ઈચ્છા ને અભિલાષા, આશા, આ કરો તો કેમ થશે, આમ કરો તો કેમ થશે, આમ કરો તો કેમ થશે, આ ઈચ્છા, ઈચ્છા એવી થાય. મને એક વાત સ્મરણમાં આવી, એક વ્યક્તિ સવારના લોટો લઈને જતો હતો ગામમાં, સવાર સવારમાં સુવિધા હતી નહીં, અને ત્યાં લોટો લઈને બેસતો અને ત્યાંથી બધી ભેંસો નીકળતી, અને એક ભેંસ એવી હતી જેના સિંગડા બિલકુલ નીચે આવતા વળેલા. તો એને વિચાર આવ્યો કે આજે ભેંસના સિંગડાની અંદર મારું માથું ફસાઈ જાય તો શું થાય. ઈચ્છા થઈ ગઈ એવી કે માથું ફસાય તો શું થાય, અને રોજ બેઠો બેઠો વિચાર કરે આ ભેંસના સિંગડા મારું માથું ફસાઈ જાય તો શું થાય, શું થાય, શું થાય. અને એ દિવસ એવું થયું, સાચે માથું નાખી દીધું, વિચારનું ફળ એવું કર્યું કે પ્રેક્ટિકલ થઈ ગયું, માથું નાખ્યું, જેવું માથું નાખ્યું ત્યાં ઉછાળીને ફેંકી દીધું, દવાખાના જવું પડ્યું. બધા લોકો ગયા, બધાએ પૂછ્યું કે શું થયું, પછી મેં ભેંસના સિંગડામાં માથું નાખ્યું. પછી ભેંસના સિંગડામાં માથું નાખાય, માથું નાખ્યા પેલા વિચાર કરવો તો કે 6 મહિના કર્યો કે માથું નાખો તો શું થાય, પછી માથું નાખ્યું. પણ ઈચ્છા થતી હતી કે શું થાય, શું થાય, હવે એને ઈચ્છા નથી, પોતાની પણ ઈચ્છા નથી. આ ઈચ્છાનું સ્વરૂપ એવું છે કે અભિલાષા, ઈચ્છા પોતાની પણ થાય ને બીજાની પણ થાય. એક બેને મને હમણાં થોડા દિવસ પહેલા જ કીધું, મારી કોઈ ઈચ્છા નથી, સંસારમાં કઈ ઈચ્છા નથી, પણ ભગવાન મારા દીકરાની ઈચ્છાને પૂરી કરી દે. દીકરાની ઈચ્છા પૂરી કરી દે એ પણ એક ઈચ્છા થઈ ગઈ, એ ઈચ્છા પોતાની ઈચ્છા છે કે મારા દીકરાની ઈચ્છા પૂરી થાય, એ ઈચ્છા પોતાની ઈચ્છા છે, એને ખતરનાક છે, સૌથી ખતરનાક છે. મારી કોઈ ઈચ્છા નથી, આની ઈચ્છા પૂરી થઈ જાય, મારા વરની ઈચ્છા પૂરી થઈ જાય, મારી બહુની ઈચ્છા પૂરી થઈ જાય, મારી કોઈ ઈચ્છા નથી. આ ઈચ્છા પણ ખતરનાક છે. ભારતને પૂછ્યું તારી શું ઈચ્છા છે, ભારતે કીધું પાકિસ્તાનનો નાશ થઈ જાય. પાકિસ્તાનને પૂછ્યું તારી શું ઈચ્છા છે, પાકિસ્તાન કે ભારતનો નાશ થઈ જાય. અમેરિકાને પૂછ્યું કે તારી શું ઈચ્છા છે, અમેરિકા કે મારી કોઈ ઈચ્છા નથી, આ બેની ઈચ્છા પૂરી કરી. તેની ઈચ્છા પૂરી કરવામાં મોટી ખતરનાક ઈચ્છા છે, જે તે મરવાના બીજાની ઈચ્છા. અભિલાષા જ ન રહી બીજી કોઈ એક વાત મોક્ષ, એને આત્માથી જીવને હવે બીજો રસ કરે, સંસારના પરિભ્રમણનો ખેદ વર્તે, આ પરિભ્રમણનો ખેદ વર્તો. મરપ્પાના જીવનની આ ઘટના છે, એ પોતે ગુરુની પાસે જ્ઞાન લેવા જાય છે. શિષ્યએ નિયમ બનાવ્યા હતા, ગુરુની પાસે જ્ઞાન લેવા જવું હોય આવે એ લોકો માટે. ગુરુ કોઈ નિયમ નથી બનાવતા, બનાવવા આજુબાજુ વાળા હોય. અને એવો નિયમ બનાવ્યો હતો કે 3 વાર પ્રદક્ષિણા ફરે પછી તે ગુરુ પાસે જ્ઞાન લેવાનું. આવીને સીધું ગુરુજીને કીધું મને જ્ઞાન આપો. બધા કે પેલા 3 પ્રદક્ષિણા કરવાની છે કે એના પછી જ્ઞાન મળે, આમના ન મળે. એને વાત કરી કે 3 પ્રદક્ષિણા ફરતા ફરતા મારું મોત આવ્યું અને હું આ સત્યને પામતા વંચિત રહી ગયો, તો જવાબદાર તમે હશે. પેલા મને સત્યની પ્રાપ્તિ થાય પછી 3 વાર ને 300 વાર ફરી લઈશ. પણ આટલો થાકેલો હતો, સૌનો ખેદ થતો હતો, હવે નથી ભટક્યું, મને પહેલા જવાબ છે. એવી અંદરમાં એટલો અંદરમાં થાકેલો હોય એવા જીવને આ સત્યની પ્રાપ્તિ થાય છે. પ્રાણી પ્રત્યેની દયાનો ભાવ, જેના અંદર કરુણાનો ભાવ નથી એને પણ ધર્મ પશતો નથી. પર દયા, જીવો પ્રત્યેની દયાનો ભાવ નથી, એ જાણે છે કે જેવી વેદના 5-6 હજાર લોકો જે વેજીટેરિયન થયા બધાના માટે એક પુસ્તક લખ્યું છે, ચાંદાન પોમસાયા ઇન્ડોનેશિયન ભાષાનું પુસ્તક છે, એની અંદર આ લખ્યા છે કાર્ન દરા 365 રીઝન ટુ બી વેજીટેરિયન. એમાં આ બધા પોઈન્ટ લખ્યા છે. તમને કોઈ એવી જશું અહીંયા હાથમાં ચુભાવે, ચાકુ લગાવે તો તમને કેટલું દુઃખ થાય છે, એ કાનૂને પણ એટલું થાય છે, એવી જ વેદના થાય છે. એના દુઃખનો ક્યારે વિચાર કર્યો? અને આપણી પાસે કેટલા વિકલ્પો ભોજન કરવાના, આવા જીવોને આપણે કેટલા કષ્ટ પહોંચાડીએ છીએ જીભના સ્વાસ માટે થઈને. એને એવી રીતે બતાવ્યું. હમણાં બાંગ્લાદેશમાં 250 લોકો વેજીટેરિયન થયા. આવતીકાલે લગભગ અહીંયા આપણે એની જે મિશનની મૂવી છે અને જેનાથી લોકો પ્રેરિત થઈને 5-6 હજાર લોકો વેજીટેરિયન થયા છે. અને અમે કોઈને એમ નથી કીધું તું છોડ, તું છોડ એમ નથી કીધું. જયારે છોડવું હોય છોડ ભાઈ, ખાલી વાત કરવી. કોઈને તમે કયો નહીં, કોઈને તમે કહો નહીં કે તું છોડ. તમને અધિકાર નથી કોઈને બદલાવવાનો. એ કરવું એ કરે, ખાલી સત્ય આમ છે. આપણી પાસે કીધું દાંત જે છે ને, બે પ્રકારના પ્રાણીઓ, શાકાહારી અને માંસાહારી. શાકાહારી પ્રાણીઓના દાંત અને માંસાહારી પ્રાણીઓના દાંતની રચના અલગ છે. માંસાહારી પ્રાણીઓના દાંત આ પાણીવાળા ધારવાળા દાંત. શાકાહારી ના પ્રાણી છે વાઘ, સિંહ, આ બધા માંસાહારી પ્રાણી છે ને, એના દાંત જો બહાર નીકળે અને ગાય ભેંસ બકરી આ સીધા દાંત. અને મનુષ્યના જે દાંત છે એ વાઘ ને સિંહ જેવા નથી, બકરી ને ગાય ને ભેંસ જેવા છે. મનુષ્યના શરીરની રચના શાકાહાર ભોજન માટે થઈ છે. બોડીનું સ્ટ્રક્ચર જ તે શાકભાજી
ખાવા માટે ગોટા હતા.
આ રીતે મનુષ્યની જે શરીરની રચના એના આંતરડાની રચના એ શાકાહારી પ્રાણીઓ જેવી છે, માંસાહારી પ્રાણીઓ જેવી નથી, સિંહ ને વાત જેવી નથી.
ધીમે ધીમે વાત તો કરે જ ને, બધી અંભાય છે અહીંયા.
એનાથી પણ વધારે આગળ એવી એવી રીતે એ લોકોને જયારે વાત કરી કે માંસાહારી પ્રાણી છે, એ માંસાહારી પ્રાણી પણ માંસાહારી પ્રાણીનું માંસ ક્યારે નહીં ખાય. વાઘ વાઘનું માંસ ન ખાય, વાઘ સિંહનું ન ખાય. વાઘ ખાય તો હરણનું ખાય, ગાયનું ખાય, બકરીનું ખાય. તો માંસાહારી પ્રાણી પણ શાકાહારી પ્રાણીને પસંદ કરે છે. તો શાકાહારીમાં એવું સ્પેશિયલ શું હશે કે માંસાહારીને પણ પસંદ કરે, માંસાહારી પણ એને પસંદ કરે. પછી તમે કહો કે માંસ ખાવાથી તાકાત આવે ને શાકભાજી ખાવાથી તાકાત ન આવે, તો હાથી ને આ હિપોપોટેમસ ને બધા શાકાહારી છે, તાકાત છે. ગધેડો જે શાકાહારી છે, કેટલું વજન ઉપાડે છે. અને વાઘ ને સિંહ પોતાનું વજન પણ નથી ઉચકી શકતા, હાફતા હાફતા ફરતા હોય. માંસાહારી પ્રાણીઓના એક ગ્રુપ ટોળા ન હોય, એ સમાજિક એવી ભાવના ન હોય, આત્મીયતા વાળી ભાવના ન હોય. પણ બકરીને ઘેટાળમાં સામાજિક ભાવના જોવા મળે, એક આત્મીયતા જોવા મળે. તમે તાકાત આવે તો તાકાતના માટે તમે એમ કહો છો. પણ આપણે જે મશીન બને છે મશીનના માટે આપણે નામ આપ્યું ટાઈગર પાવર ને લાયન પાવર નહીં, હોર્સ પાવર. હોર્સ તો શાકાહારી છે, માંસાહારી નથી. એવી રીતે કોઈ એને અનેક કારણો બતાવ્યા. એક મલેશિયાની ઘટના છે સ્મરણમાં આવી. એક ટેક્સી ડ્રાઈવર હતો, એ ટેક્સી ડ્રાઈવરે રોજ પ્રવચનમાં આવે, પ્રવચન સાંભળે છેલ્લી લાઈનમાં બેસી. અને એકવાર એવું થયું જયારે છેલ્લા દિવસે પ્રવચન થયું છેલ્લું, અને ત્યારે એને પૂછ્યું કે મને આ સમજાતું નથી કે આપણે શા માટે માસ્ક નહીં ખાવાનું ના નથી એમ બધું પૂછાય. એટલે મેં એને કીધું, મેં કહ્યું કે અમારા ઇન્ડિયામાં બે ટાઈપના ફૂડ પેકેટ, વેજ ને નોન વેજ. તો વેજ ફૂડ પેકેટ હોય ને એના ઉપર ગ્રીન ડોટ હોય, અને નોન વેજ હોય એના ઉપર રેડ હોય. તો ગ્રીન જે છે એ વેજ માટે ગ્રીનનું સિમ્બોલ છે, નોન વેજ માટે રેડ. એને કીધું તું ગાડી ચલાવે તો રસ્તામાં બે સિગ્નલ આવે ને ગ્રીન ને રેડ, તને કહ્યું ગમે બતાવ. તો એ કે મને તો ગ્રીન ગમે, ગ્રીન હોય તો ફટાફટ નીકળી જવાય, રેડમાં તો રોકાવવું પડે. તો એને કીધું કે વેજીટેરિયન નું ગ્રીન પસંદ કરીશ તો બોક્સમાં નીકળી જાય, મેં તો રેડ પસંદ કરતો અહીંયા અટકવું પડશે. એટલું જ વાક્ય પસંદ કર્યું. આજે 8 વર્ષ થયા વેજીટેરિયન છે, મુસ્લિમ ટેક્સી ડ્રાઈવર. પણ ખાસ વાત એ કે બીજા દિવસે પછી મારે એરપોર્ટ જવાનું હતું, હોટેલથી છોડવા માટે આવવાનું હતું. તો વચ્ચે ત્રણ સિગ્નલ આવતા હતા. પહેલું સિગ્નલ આવ્યું ગ્રીન, બીજું સિગ્નલ ગ્રીન, અને ત્રીજું સિગ્નલ પણ ગ્રીન. એ કે અલ્લાહ અલ્લાહ અલ્લાહ, આમની વાત બિલકુલ સાચી છે. મેં તો ભાવે ભગવાન સારું થઈ ગયા તું આઈડું તો સારું થઈ ગયા. કાળ પાસે ત્યારે અહીંયા એક એ છે, પ્રાણી માત્ર પ્રત્યે દયાનો ભાવ, કર્મનો ભાવ, એના વગર આત્માથી પણ ન થશે. આવા 365 કારણો છે. એક વ્યક્તિ ને કીધું તમારે કોઈનું લોહી લેવું હોય, બાંગ્લાદેશમાં વાત કરી, લોહી લેવું હોય તમારે કેવું થાય કે બી પોઝિટિવ ને બી નેગેટિવ ને આ બ્લડ ગ્રુપ ને આ બ્લડ ગ્રુપ તું ચેક કરો કે આનો ઉલટા ગ્રુપ નું કઈ આવી જાય. તો તમે જાનવરોનો માસ ખાવ ત્યારે તમે મેચ કરો છો કે એનું બ્લડ ગ્રુપ કયું હતું મારું કયું હતું, બધું તમારા શરીરમાં નહીં જતું હોય. એ પ્રાણીઓ મર્યા ત્યારે મર્યા ત્યારે કઈ બીમારીમાંથી જ મર્યા, એના શરીરમાં કેટલા બધા બીમારીઓ છે, તમે એ બધું ખાવ તો તમને કેટલી બીમારીઓ થશે એનો વિચાર તમે કરો. બધા એન્ડોસીને સમજાવવું જોઈએ. એટલે જે ભાવના આપણી છે કે આખું જગતમાં બધા જીવો ના અંદર શાકાહાર આવે, એના માટે એ જો એને કારણની ખબર હોવી જોઈએ. શા માટે આપણે આ અપનાવવાનું છે. પ્રાણી દયા ઉપર પણ જોઈ રાખવું. એટલે કૃપાળુ દેવે આત્માના વિકાસ માટે સૌથી પહેલા આત્માર્થી બનો, પછી વાત કરી છે. હવે અસલી સ્વરૂપની વાત કરી કે તમે આત્માને જો ઓળખવો છે તો આત્માનું 6 પ્રકારથી આત્માથી લગતું સ્વરૂપ સમજવું જરૂરી છે. એક આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, આત્માનો મોક્ષ છે અને આત્માના મોક્ષ છે. આત્માથી લગતા છે. આ કાળમાં આવા શિષ્ય મળવા પણ દુર્લભ છે. ગુરુ મળવા તો ઠીક, શિષ્ય મળવા પણ દુર્લભ છે કે જેના બધા પ્રશ્ન આત્માથી લગતા હોય. શિષ્યના આટલા પ્રશ્ન કે શું કે આત્મા છે, આત્મા છે એનું પ્રમાણ શું. આ જીવરૂપી દેવળમાં જે વિદ્યમાન છે, અહીંયા સુઈ લગાવતા જે દુઃખ થાય ને, ઘણા લોકો એમ કે આ દુઃખે છે, સુઈ લગાવી દુઃખે છે, એ આખો દુઃખે છે. એમને કે આત્મા શરીરને દુઃખે છે, આત્મા દુખતું નથી. અરે આત્માને દુઃખે છે, નહીં તો ડેડ બોડીને પોસ્ટમોર્ટમ કરે ત્યારે દુખવું જોઈએ. કારણ કે એમાંથી નીકળી ગયો જેને દુખાવો થતો હતો એ આત્મા હતો. પણ એ આત્મા એમ માનતો હતો કે આ શરીર મારું છે, એટલે શરીર કપાતું હતું ત્યારે દુઃખ થતું હતું. પોતાનું માનતો હતો એટલે પોતાપણાના કારણે દુઃખ થતું હતું. જેવું પોતાપણું છૂટ્યું છે તરત દુઃખ થતું મટી ગયું. જેવું પોતાપણું થયું તરત જ એમાં અધિકાર છે એમ માની લીધો આ મારું. એક ક્ષણમાં આ પોતાપણું એક ક્ષણમાં થાય હવે આ મારું કરો. તમે ઘણી વાર લેડીઝોમાં આવું થાય, સાડી લેવા માટે તમે ગયા દુકાને, દુકાન સાડી બતાવો, સાડી બતાવી, તમે એક સાડી પસંદ પડી ત્યાં રાખી હતી, ત્યાં એક બીજા બેન આવ્યા, એ બીજા બેને એ સાડીને હાથ લગાડ્યો, એ જે લેવાઈ ગઈ. હજી પૈસા આવતા નથી, હજી કાંઈ નહીં, અને લેવાઈ ગઈ એ ક્યાંથી લેવાય, ભાવોથી લેવાઈ ગઈ. મારી આ પતિ એના પેલા છે, અને એમાં જે મારાપણું જે છે ને, એ મારાપણું તમને 5,000 રૂપિયાની સાડી હતી તો 5,000 રૂપિયાની સાડીમાં 5,000 રૂપિયા તમે આપી દીધા દુકાનદારને, પછી એને ઉપરના ખિસ્સામાં મૂક્યા, પેટીમાં મૂક્યા, તમને કઈ મતલબ નથી. હવે મારા નહીં, હવે આ સાડી મારી, આને કોઈ હાથમાં લગાવી શકે. એટલે ખરેખર દુકાનમાં જઈને શું કર્યું છે કે રૂપિયાનું જે અટેચમેન્ટ હતું એ છૂટી ગયું અને સાડીમાં અટેચમેન્ટ થઈ ગયું. આપણે જેને શોપિંગ કહીએ છીએ, શોપિંગ બીજું કઈ નથી, અટેચમેન્ટનો એક્સચેન્જ છે. અને આનું સંસાર એક માંથી છોડ્યું તો બીજામાં, અને કઈ વસ્તુ કેટલી છે એનું મહત્વ નથી. ભિખારી છે, એ ભિખારી એક એરિયામાં ભીખ માંગે છે. થોડા દિવસથી એ ભિખારી ત્યાં દેખાણો નહીં, ભીખ માંગતો બંધ થઈ ગયો. તો વિચાર એવો આવ્યો કે કદાચ એ સન્માન થઈ ગયો હશે કે કોઈ પ્રોફેશન બદલાવી નાખ્યો હશે. આ દેખાતો નથી, પણ એક વાર બજારમાં જતા એ ભિખારી મળી ગયું. તો એ ભિખારીને પૂછ્યું કે હમણાંથી દેખાતા નથી આ એરિયાની અંદર? એને શું કીધું કે ના, હમણાંથી હું ત્યાં નથી રહેતો, કારણ કે 15 દિવસ પહેલા જ મારી દીકરીના લગ્ન થયા અને મારા જમાઈને એ એરિયા મેં દહેજમાં આપી દીધો. હવે મારો જમાઈ ત્યાં ભીખ માંગશે. હવે શું, પોતાની પાસે ખાવા માટે પૈસા નથી, પણ તમે રાત્રે ઊંઘતા હો ને તમારો આખો એરિયા કોઈને દહેજમાં મળી જાય. વસ્તુ ફિઝિકલી તમારી પાસે કેટલી છે એનું ઇમ્પોર્ટન્સ નથી, તમારા ભાવોમાં કે આખો એરિયા મારો હવે, આ ભાવોથી અટેચમેન્ટ. અને એને જમાઈ પણ આવા જ મળે છે, મારા તો જેવા હોય પોતે પણ બીજા એવા જ મળી જાય. મારો જમાઈ એવા માંગ છે, હું નહીં માંગું છું. ક્વોન્ટિટીનું મહત્વ નથી કે એની અંદરનો પોતાનો ભાવ કેટલો એનો ભરેલો છે, મહત્વ એનું છે. એટલા માટે કૃપા કે આત્મા જે છે આ દેહરૂપી દેવાળવા, જે દૂધ અને પાણી બંને મળેલા છે પણ મળેલા નથી. એક ગ્લાસમાં અડધો ગ્લાસ દૂધ હોય અડધો ગ્લાસ પાણી હોય બંને મિક્સ કરી દીધા એમ લાગે બંને મળી જાય છે, પણ મળ્યા નથી. એનું પ્રૂફ શું? પ્રૂફ એ કે આ ઉપર એને મૂકો, પાણી પાણી મળી જાય, દૂધ રહી જાય છે. એનો મતલબ કે મળી નતા ગયા. આ શરીર અને આત્મા બંને મળેલા દેખાય છે, પણ શરીર જે છે એ બળી રાખ થઈ જવાનું છે, પણ આત્મા ટકીન રહેવાનો છે. એનો મતલબ એ કે શરીર ને આત્મા જયારે મળેલા દેખાતા હતા ત્યારે પણ મળ્યા નતા, એ જુદા હતા. આ બહુ સૂક્ષ્મ સ્વરૂપ છે, બહુ સૂક્ષ્મ સ્વરૂપ છે કે 100 બલ્બ અહીંયા હોય અને 100 બલ્બ નો પ્રકાશ અહીંયા હોય, આપણને એમ લાગે કે 100 બલ્બ નો પ્રકાશ મળી ગયો છે, પણ એ મળ્યો નથી. 100 એ 100 બલ્બ નો જે પ્રકાશ છે એ મળ્યો નથી. કારણ કે એક સ્વિચ ઓફ કરી પ્રકાશ ઓછો થયો, બીજી સ્વિચ ઓફ કરી પ્રકાશ ઓછો થયો, ત્રીજી સ્વિચ ઓફ કરી પ્રકાશ ઓછો થયો. એનો મતલબ એ કે એ પ્રકાશ એટલો સેપરેટ હતો એટલે એટલો જ તે બંધ થયો અને બાકીનો રહી ગયો. જયારે 100 નો પ્રકાશ એક સાથે હોય લાગે કે બધા પ્રકાશ એકબીજામાં મળી ગયા છે. એક બલ્બ નો પ્રકાશ બીજા બલ્બના પ્રકાશમાં પણ મળતો નથી, એટલો સેપરેટ છે. જો એક ભૂતગલ બીજા ભૂતગલમાં મળતું નથી તો ભૂતગલ આત્મામાં કેવી રીતે મળી શકે? એટલા માટે આ દેહ અને આત્મા વચ્ચેનો ભેદ કરાવવા કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં અહીંથી શરૂઆત કરી. કોઈનું નામ જ નહીં લીધું, કોઈની ટીકા ન કરી, કોઈની નિંદા ન કરી. આ ગ્રંથ એવું છે, કોઈની પણ નિંદા ન કરી. અમારી નજરમાં હજારો શાસ્ત્રો અત્યારે નજરમાં છે, પણ આત્મસિદ્ધિ શાસ્ત્રનું કેમ અમે નામ લઈએ છીએ? કારણ કે મતલબ જ નથી, કોઈની નીચા બતાવવા નથી, કોઈની હિન કહેવા નથી. તમે પણ આ પામી શકો છો. અમારી પાસે એટલો સમય પણ ક્યાં છે કે બીજાની નિંદા કરવા જોઈએ, ટીકા કરવા જોઈએ? ટીકા નિંદા કરશું તો અમારું કામ ક્યારે થશે? અને કોઈને નીચા પાડીને, કોઈના કોઈની વાતોને કાપીને, કોઈના અપમાન કરીને હું મોટો કેવી રીતે થઈ જઈશ? હું મહાન કેવી રીતે બની જઈશ? કૃપાળુ દેવે ક્યાંય પણ ન લખ્યું, એટલા માટે જ તે. અને એક ઘટના સ્મરણમાં આવી, ઇંગ્લેન્ડની, ઇંગ્લેન્ડના રાજા પાસે એક વ્યક્તિ હતી. એ વ્યક્તિએ રાજાને કીધું કે મહારાજ, તમે મને ફ્રાન્સ મોકલાવો છો એમ્બેસેડર તરીકે, પણ મને ફ્રાન્સ નહીં મોકલાવો. રાજાએ કીધું તમારે ફ્રાન્સ જવાનું છે, મારો ઓર્ડર છે. એને કીધું નહીં મોકલાવો, કારણ કે ફ્રાન્સમાં ઇંગ્લેન્ડના લોકોનો બહુ વિરોધ થાય છે અને મને ડર છે કે મને ત્યાં મારી નાખશે ફ્રેન્ચ લોકો, અને હું ભૈરા વાળો માણસ, કોઈ એવાને મોકલો બ્રહ્મચારીને કે જે કોઈ એનું ન હોય, તો કે ના કે તારે જવાનું છે તો જવાનું છે. પછી ત્યાં મારું ગળું કાપી નાખશે તો એ વ્યક્તિનું નામ હતું મૂળ. મૂળે કહ્યું કે મારું ગળું કાપી નાખશે તો ત્યાં રાજાએ જવાબ આપ્યો છે. એવા મને સમાચાર મળ્યા કે ફ્રાન્સમાં તારું ગળું કાપી નાખ્યું અને અહીંયા ઇંગ્લેન્ડમાં હજારો સૈન્ય લોકોના ગળા કાપી નાખ્યું. સીધે ડોકું કાપી નાખશું ત્યાં તું ચિંતા શું કામ કરે. અને મૂળે જે જવાબ આપ્યો, મૂળે કીધું તમે હજારોના ડોકા કાપી નાખશો પણ એમાં એક માથું એવું હશે જે મારા બોડી પર ફિટ થાય. હું તો કહ્યું ને, એનો કહેવાનો મતલબ હતો કે હજારોને પણ તમે મારીને એકને નવું જીવન ન આપી શકો. તમે હજારો લોકોની નિંદા કરો, ટીકા કરો, ક્રિટિસાઇઝ કરો, તમે પોતે મહાન ન બની શકો. મહાન બનવા માટે બસ પોતાની અંદર તમે દેખો બસ, અને ત્યાં તમને બધામાં સદગુણ દેખાય. ગમે એટલું ખોટું કરતા હોય તમને ખબર છે આ વ્યક્તિ ધર્મ વિરુદ્ધ કામ કરે છે, આ વ્યક્તિ પાપનું કામ કરે છે, પાપના નામે ધર્મ કે છે, પણ તોય જો તમને પરમાત્મા એમાં દેખાતા હોય કે આ પરમાત્મા જ છે ત્યારે તમારામાં ધર્મ આવ્યો. એ જાણીને કે આગલા સમય આ બધા અજાણ્યા વસ્તુ મારે શું કામ કોઈના પર દેશ કરવું. આત્મા છે કૃપાવતીએ સલવાનું ને જ્ઞાનનું દ્રષ્ટાંત આપ્યું. પાર્થિવ દેહાભ્યાસથી આત્મા દેહ સમાન પણ તે બંને ભિન્ન છે. જેમ અતિને જ્ઞાન સલવારને જ્ઞાન, જેમ કોઈ વ્યક્તિ તલવાર લઈને જતો હોય પણ આપણે કહીએ કે તલવાર લઈને જાય છે, તલવાર તો આપણને દેખાતી જ નથી, દેખાય છે જ્ઞાન દેખાય છે. અને કે તલવાર એટલે એવી રીતે આપણે બધાને શરીરને જોઈએ છે, નીચે શરીરને જોયું પણ આપણે કે જુઓ જીવ છે અહીંયા મરી ન જાય. જીવ તો જોયો જ નથી, કેદીનું શરીર જોયું, પણ કહેવામાં એમ આવે કે જીવ છે. દેખાય છે જ્ઞાન પણ કહેવાય છે તલવાર. કામની વસ્તુ જ્ઞાન નથી, કામની વસ્તુ તલવાર. શરીર એટલું કઈ ઉપયોગી નહીં, આ ઉપયોગી અંદરમાં આત્મા છે. અને જયારે તલવાર ઉપયોગમાં આવે છે ત્યારે જ્ઞાનથી છૂટી પડી જાય છે. એવી રીતે આ આત્મા જયારે ઉપયોગમાં આવે છે, અનુભવમાં આવે છે, ત્યારે શરીરથી છૂટો પડેલો છે, શરીરથી છૂટો પડેલો છે. એટલા માટે કૃપાળ થઈ ગઈ છે. જેમ અતિને જ્ઞાન તલવાર. દૂધ અને પાણીની જેમ બે જુદા છે અને દૂધ અને પાણીની જેમ દૂરથી છે. દૂધ અને પાણી વચ્ચે બહુ નજીકની દોસ્તી છે. પાણી દૂધને એમ કહે છે કે દૂધ તું ચિંતા નહીં કર, હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તને કાંઈ નહીં
થવાનું.
અને પછી તારો વાર એટલે ગરમ કરે દૂધ તો પેલા પાણી મળે છે. પાણી કે હું જીવું ત્યાં સુધી દૂધ તને કઈ ન થવા દે. અને દૂધે દોસ્તી નિભાવે છે. એ આગ ને કહે છે તે તારા તે મારા મિત્રને બાળી નાખ્યું. હવે જે હું તને બતાવું, દૂધ ઉભરાય છે સીધું આગ ઉપર પડે છે, આગને મારી નાખે કે મારા મિત્રને હું મરી જાઉં પણ તને મારી જાઉં. પણ આ શરીર અને આત્મા વચ્ચે આવી દોસ્તી પણ નથી ચાલતી. કઈ નહીં, કુતરા જેવું. મરણ કા હરણ નામનું એક પુસ્તક છે આપણું, મરણ કા હરણમાં આ વાત લખી છે. કૂતરો હોય ને, કૂતરાને એક ટાઈમનું ખાલી અમે ખાવાનું, એક રોટલી આપી દીધી. એક રોટલી આપી તો કૂતરો આખી જિંદગી આપણો ગુલામ બની ગયો. ઉભો થાય ઉભો થાય બે ભેજી જાય. એક ટાઈમે રોટલી આપી બધું કીધું કરે છે. અને આ શરીરને જન્મથી રોટલી નાખી અને ત્રણ ત્રણ ટાઈમ આપી પણ બીમાર પડે ત્યારે માનતું નથી કે બીમારી મટે, માનતું નથી ત્યારે ખબર પડે. એટલા માટે જ્ઞાનીઓ કહે છે કૃપાઓ કૃપા બીમારીને અમે અમારી ગુરુ માનીએ છીએ. બીમારી મારી ગુરુ છે કારણ કે ગુરુ મને શીખવાડતા હતા, એક થિયરી શીખવાડતા હતા અને બીમારી મને પ્રેક્ટિકલમાં શીખવાડે છે કે આ શરીર મારો નથી. ગુરુ ખાલી કહેતા હતા શરીર તમારું માને એવું નથી, આ શરીરમાં તમારું ચાલે એવું નથી. ખરેખર બીમારી એ પ્રેક્ટિકલ બતાવે છે કે હું તમારું નથી. એટલે અમે બીમારીને ગુરુ માનીએ છીએ અને આપણા ઘરે ક્યારે ગુરુ આવે તો અમે ગુરુને ભગાડતા નથી, ગુરુનું સ્વાગત કરીએ છીએ. કારણ કે ગુરુ આવે, બીમારીને અમે ગુરુ માનીએ છીએ એટલે અમે બીમારીને ભગાડતા નથી. જે આવી હોય આવી જાય, કારણ કે બીમારી અમારી ગુરુ છે. એનાથી એમને શીખવા મળે છે. આટલું ભેદ જ્ઞાન ને આપ મળતું હોય, કારણ કે કાંટો વાગ્યો ત્યારે પગની યાદ આવે, દુખાવો થાય છે ત્યારે સ્વરૂપની યાદ આવે છે કે આમાં હું ક્યાંય નથી, હું મારા ચૈતન્યપણાની બહાર ક્યાંય નથી. પોતાના શુદ્ધ ચૈતન્યપણાની જાગૃતિ, એ જાગૃતિ અને જાગૃતિ એવું શુદ્ધ ચૈતન્યપણ, અનિત્યતાની અસારતા અને નિત્ય ચૈતન્યની જાગૃતિ. એટલે કૃપાઓ દેવી આત્મા છે કહીને તરત જ એ વાત થઈ. ભલે દુનિયામાં લોકો નથી માનતા કે આત્મા છે. અમેરિકામાં એક છોકરાએ કીધું, મારા સાહેબ ક્લાસરૂમમાં એમ કે છે કે ઇન્ડિયા વાળા લોકો છે ને એ ન દેખાતું એમાં બહુ ભરોસો કરે. ફોર એક્ઝામ્પલ, આત્મા, કર્મ, સ્વર્ગ, નરક, મોક્ષ આ બધું દેખાતું નથી પણ ભરોસો બહુ કરે. એટલે મારા પ્રિય વિદ્યાર્થીઓ, જે દેખાય એ છે, ન દેખાય એ નથી, આટલું માનવા. જે દેખાય એનું એક્ઝિસ્ટન્સ છે, ન દેખાય એનું એક્ઝિસ્ટન્સ નથી. એ છોકરાએ મને વાત કરી, બીજા દિવસે મેં એને કીધું ત્યાં દેખાય નહીં. છોકરાએ સાહેબને પૂછ્યું, સાહેબ ગઈકાલે શું કહેતા હતા? બરાબર છે, જે દેખાય એ છે, જે ન દેખાય એ નથી. છોકરાએ કીધું, સાહેબ તમારું મગજ દેખાતું નથી, એનો મતલબ તમારું મગજ નથી. પણ એ દેખાતું નથી, પણ એનું કામ તો અંદર ચાલી ગયું છે ને, ફંક્શન તો ચાલી ગયું છે. એમ કર્મ ને મોક્ષ ને સ્વર્ગ ને નરક એ દેખાતા નથી, આત્મા દેખાતો નથી, પણ ચાલી ગયા. અનિત્યતાથી નિત્ય તરફ, એટલે કૃપા આત્મસિદ્ધિમાં કહે છે કે આત્મા છે એટલું જ નહીં, આત્મા નિત્ય છે. તમે છે આ પદ સાંભળ્યું છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે. આજે છે ને આ ક્વેશ્ચન છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે. આ પ્રશ્નો છે અને એના ઉત્તર આ છ પદ છે. હું કોણ છું, આત્મા છે, આ એનો જવાબ થઈ ગયો. ક્યાંથી થયો, થયો જ નથી, આત્મા નિત્ય છે. શું સ્વરૂપ છે મારું ખરું, કે કર્મ નો કરતા છે, ભોગતા છે, અને વૃત્તિ ભાઈ નિષ્ભાવમાં તો પ્રયોગ કરતા ત્યાં, આ એનું સ્વરૂપ છે. હું કોના સંબંધે વળગણા છે રાખું કે પરિહરું, એ બંધન છે એ કોના કારણે અને મુક્તિ કોના કારણે એનું વર્ણન કર્યું છે. મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય છે એની અંદર. આખું જે બંધન ને બંધન થી છુટકારો, વળગણા ને વળગણા થી છુટકારો, એ ઉપરના જે પ્રશ્નો હતા, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે પરિહરું, એનું જ આ સ્વરૂપ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. અને એ સાધકની સાધનાનો આધાર બને, એની અંદર કેવા રહસ્ય છે તમને ખબર છે? સાત તત્વોના નામ સાંભળ્યા છે, નવ તત્વોના નામ સાંભળ્યા છે, જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવન સંવર નિદ્રા, આ છ પદ છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ જીવ આત્મા છે, આત્મા નિત્ય છે, કેટલા જીવ તત્વો આવી છે. આત્મા કર્મનો, કર્મ કયું તત્વ છે? અજીવ તત્વ છે. અને કર્મ શું કરે, ફળ ભોગવે, દેવાદી ગતિ માય, તો શુભ શુભ કર્મ, એ પુણ્ય ને પાપ, એ પણ અંદર આવી. અને આત્મા જો આ ભાવ કરે તો એને કર્મનો આ આશ્રવ, કર્મનો કરતા છે, ભોગતા છે, કયા કર્મનો, કે જે કર્મ આત્મા કર્મ આવે છે, બંધાય છે એનો. ભાવ કર્મની કલ્પના માટે ચેતન રૂપ જીવ જીવની પૂર્ણા ગ્રહણ કરે ચડતું આશ્રવ બંધતું આવી ગયા. અને મોક્ષ છે એ પદ બતાવ્યું, એ મોક્ષ તત્વ આવી ગયું. અને મોક્ષ નો ઉપાય શું છે? સંવર ને નિદ્રા. એ મોક્ષ નો ઉપાય છે સંવર નિદ્રા. આ નવે નવ તત્વો છ પદમાં આવી ગયા. અને ભગવાને શું કીધું કે નવ તત્વોની શ્રદ્ધાનું નામ તમને દર્શન છે. તત્વા સૂત્રમાં કીધું કે નહીં? તત્વા શ્રદ્ધાનું તમને દર્શન. તો આ છ પદ્ધા થાય એનું નામ તમને દર્શન છે. એનું સંસ્કૃતમાં અથવા ગુજરાતીમાં મળ્યું, આપણી ભાષામાં. છ દ્રવ્ય અંદર છે, આત્મા છે, આત્મા નિત્ય છે, આ જીવ દ્રવ્ય થયું. આત્મા કર્મનો કરતા છે, કર્મનો પોતા, કર્મ પુદગલ દ્રવ્ય થયું. અને કર્મ આત્મા તરફ આવે છે ને, એ કયા સેવા નિમિત્ત થી? ગતિ કરવામાં ફરમાસ શીખાય અને આવી વૃક્ષ આવતા નથી હતા, રોકાઈ પણ જાય છે આત્મા સાથે. અને રહેવા માટે જગ્યા કોને આપી? આ જીવને અને કર્મને બધાને આકાશ છે. અને સંસારનો સંસાર નથી રહેવાનો, સંસારથી મોક્ષ થઈ શકે છે, મોક્ષ તો ઉપાય થઈ શકે છે, પરિવર્તન આવી શકે છે. એકાગ્રતાના નિમિત્તથી એ માટે સ્વદ્રવ્ય પણ આવી ગયા. અને આવું તો રહસ્ય તમે લીધું હોય જીનેન્દ્ર ભગવાનની વાણીની વાક્ય તમે આ 142 ગાથામાં તમને ન હોય, તમે લઈને આવો તો એક એક વાક્ય બતાવું કે આ 142 ગાથામાં ક્યાં લખ્યું છે. એટલા માટે અમે કહીએ છીએ આ 142 દેશનું મિશન આવનાર ખાલી આને લઈને નહીં, વ્યક્તિ કૃપાળી દેવને પણ પ્રશાંતા નહીં આપે. જો તમે એમ પણ કૃપાળી નામ નથી, ખાલી આત્મ સ્વરૂપ ખાલી સમજી લેજો. કોઈ વ્યક્તિ પ્રધાન નહીં, સ્વરૂપની પ્રધાનતા. વ્યક્તિ આજે છે અને કાલે નથી, સ્વરૂપ હંમેશા આવું આવું જ રહી. એટલા માટે સ્વરૂપની વાત કરે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે. પોતાનાથી કહી નથી, ડાયોજેનિસના જીવનમાં આવતું ડાયોજેનિસ પોતાની પાસે એક વાટકો રાખતા કટોરો પાણી પીવા માટે, કપડા નતા પહેરતા ડાયોજેનિસ, જીવનના લીધી દર્દ ઉપર હતા. એવી વ્યક્તિ પશ્ચિમના દેશોમાં બહુ ઓછી થઈ છે. ડાયોજેનિસની મુલાકાત સિકંદર સાથે થઈ ગઈ. સિકંદર જયારે ડાયોજેનિસ ને મળે ત્યારે સિકંદર ડાયોજેનિસ ની કહે કે ડાયોજેનિસ મારે તમારા જેવું થવું છે, પણ એક વાર સદસ ને જીતી લઉં. છતાં પછતાય છે, મોત ની ઘડીએ પછતાય છે. અરે હું તો કાલે 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 કરતો હતો, મોત આવી. સિકંદર ની જયારે મોત આવી ત્યારે 24 કલાક નો સમય માંગ્યો હતો એને કે મારી માથી હું 24 કલાક દૂર થઈ છું. માએ સિકંદર નીકળ્યો ત્યારે કીધું તું બેટા તું ક્યાં જાય છે અત્યારે મને છોડી, કે મા ઘરને જીતવા જાઉ છું. કે બેટા મારે અત્યારે જગ નથી જોતું, મારે પાણીનો ગ્લાસ જોતું તારી પાસે. તો કે મા અત્યારે તારી જાતે લઈ શકે છે અને હું આવી જઈશ. આ એક સમ્રાટનું વચન છે, એક સિકંદરનું વચન છે. મા હું આવી જઈશ તો મારા પર ભરોસો મેં છે. ત્યારે સિકંદરે વૈદ્યોને કીધું કે મને ખાલી 24 કલાકનો સમય આપો, મારી માને વૈદ્ય સમય થોડો. ત્યારે સિકંદર કહે છે આવી રીતે અચાનક મોત આવશે? વિચાર પણ કર્યો નતો કે આવી રીતે મોત આવી જશે. અને કઈ કીધું પણ નહીં, એવું ન બને કે કોઈએ ન કીધું હોય. કોઈને કોઈએ ન કીધું એવું બને જ નહીં. કોઈને ને કોઈને કોઈને કોઈ કહેનારા મળે છે, સાંભળતા નથી આપણે. ડાયોજેનિસને સિકંદર કહીશું ડાયોજેનિસ. સિકંદર તારે મારા જેવો થવું છે અત્યારે થઈ જાય ચાલ, કારણ કે તું તો મારા જેવો અત્યારે બની શકે. મારે તારા જેવું થવું તો વર્ષો લાગશે, મારા જેવો અત્યારે બની શકે. સિકંદરે કીધું અત્યારે નહીં, જગને જીતી લઉં પછી. જગને જીતવા જાય અને ત્યારે ડાયોજેનિસ કહે આજે નહીં તો કાલે નહીં, અત્યારે નહીં તો ક્યારે નહીં. પોસ્ટપોન કરનારાને કોઈનું ગીત થયું નથી. અત્યારે તત્ક્ષણ આવ્યું થયું કે થયું, તમને અહીંયા આ માયાવીના જૈન સેન્ટર પાસે અત્યારે રાખવાનો ભાવ આવ્યો ને? આવ્યો, કરવું જ કરવું જ છે. તમે પોસ્ટપોન કર્યું હશે એટલું કે દિવાળી ઉપર થયું છું, આ વખતે નહીં તો પછી બી ન થાય. આ થઈ ગયું એ થઈ ગયું, પોસ્ટપોન કરાવી નહીં. અત્યારે 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 નહીં તો ક્યારે નહીં. સિકંદરની હિંમત ન ચાલી, પણ સિકંદર કોઈ ત્યાં ત્યાં ઉભો થયો ત્યારે ડાયોજેનિસે કીધું કે એક કામ કરે, થોડો એક બાજુ હટી જા, એક બાજુ હટી જા, સૂર્યનો પ્રકાશ મારી ઉપર આવે છે, તું આડો આવે છે. અને આજ પછી કઈ ન કરતો, કઈ નહીં, એટલું કરજે કે કોઈની આડો પ્રકાશની આડો નહીં આવતો. પૂછા મોકલી દઈ અને ડાયોજેનિસ રહેતા હતા ગામની અંદર જે પેટી હોય ને કચરા પેટી, એ કચરા પેટીમાં કચરો નાખતા હોય એ પેટી એટલી જૂની થઈ ગઈ હતી કે એમાં કાણા પડી ગયા હતા, કચરો બહાર નીકળી જતો હતો. ગામના લોકોએ પેટીને ઊંચી નદી નાખી મારે મૂકી દીધી હતી. ડાયોજેનિસ એટલી રહેતા હતા હતું બધું એની પાસે પણ છોડી પેટીમાં નીકળી ગયા હતા. પોતાની પાસે કટોરો રાખ્યો હતો, એક કટોરો અને પાણી પીવા માટે નદીમાં જતા હતા. નદી પાસે ત્યાં પાણી કિનારા પર જાય ત્યાં કૂતરાને પણ તરસ લાગી હતી. કૂતરો પણ પાણી પીવા નદી પાસે જતો હતો. સિકંદર ના ગુણ જોવે, આ કૂતરો પણ પાણી પીવા માટે જાય છે, પાણી પીવા જાય છે. કૂતરો પેલા પાણી પી આવ્યો, ફટાફટ દોડતો, ત્યારે ડાયોજિનિસ થયું. ખરેખર આ કટોરો હાથમાં હોય તો પાણી મળે એ મારો ભ્રમ છે. કૂતરાને કટોરા વગર પાણી મળી ગયું. ત્યારે ત્યારે ડાયોજિનિસ કટોરો હતો એને પાણીમાં બેઠો કરી દીધો, કારણ કે પાણી કટોરાથી નથી મળતું, ભાગથી મળે, ભાગ્ય હોય તો મળે છે. કટોરાને વર્તો કરી દીધો. ભગવાન એટલે એક વાત યાદ રહી, એક વાત પૂર્વ બાર નું ઉદય ઉદયને ઉદય મારો કરશે. દરેક સમય ની આ જાગૃતિ જયારે પડશે તો તે અસરતા ભાવ પ્રગટ થાય. ક્યારેક નિશ્ચિત સ્થિતિ એવી થઈ ગઈ કે બસ મારી અહીંયા કઈ ચાલતું જ નથી. સંજોગની વાત એવી છે કે જે દિવસે સિકંદર નું મરણ થયું હતું એ દિવસે ડાયોજનિસ નું પણ મરણ થયું હતું. સ્ટોરી એટલી આગળ વધે છે, બંને વૈષ્ણવ પાર કરતા હતા અને બંનેની મુલાકાત અધવચ્ચે થઈ ગઈ. આગળ જતા હતા ને સિકંદર ને ડાયોજનિસ એકબીજાને મળે ત્યારે સિકંદરે ડાયોજનિસ ને કહ્યું, મેં સપને પણ વિચાર્યું નતું કે એક સમ્રાટ અને એક ફકીર બીજી વાર મળશે. ડાયોજનિસે કહ્યું, સાચી વાત છે, મેં પણ વિચાર્યું નતું કે એક સમ્રાટ અને એક ફકીર બીજી વાર મળશે. પણ જે સિકંદર એટલું બતાવી કે કોણ સમ્રાટ ને કોણ ફકીર, કાલે ફકીર હતો અને હું સમ્રાટ હતો, કારણ કે હું કોઈનો ગુલામ નતો બન્યો, તું ભોગોનો ગુલામ બન્યો છો. જિંદગી ઘણી વાર આપણને અવસર આપે છે, ચાન્સ આપે છે, આપણે અવસર લેવા નથી માંગતા, ગુમાવી દઈએ. એટલામાં એ ચૈતન્ય પરમાત્માઓ અહંકાર ઉપર અસોડા મારો, મારું કશું જ નથી, મેં કઈ કર્યું નથી, મેં કઈ કર્યું નથી. અને એટલી કે આ બધું ઉદયનું પરિણામ છે, એમાં મારું કઈ નહીં. લાખ રૂપિયા પણ જિંદગીમાં જેને જોયા ન હોય એક સાથે મળીને સીધો હજારો કરોડ ના માલિક ના તરે જન્મ લઈ લે, એ ક્ષણમાં ધનપતિ થઈ ગયો, ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો. ખબર પડે કે આમાં હું શું કરું છું, હું કઈ નહીં. એટલે કૃપાળુ દેવે એના અંદર આ સ્વરૂપ બતાવ્યું કે આત્મા કર્મનો કરતા છે ને કર્મનો ભોગતા છે, પોતાના જ કરેલા કર્મને પોતે ભોગવે છે, કોઈ બીજો એની પાછળ જવાબદાર નથી. પોતે જેવા કર્મ કર્યા હતા અને દરેક સમયે જોઈએ જાગૃતિ વધે કે આ જે કઈ પણ ફળ મળ્યું, આપણે જોઈએ કે પાણી ગાળીને ને ઉકાળીને પીવા વાળાની ચામડીના રમજો અને જેની થાળીમાં સી ફૂડ ને એવી બધી વસ્તુ છે એવા લોકોની ચામડી ચાઇનામાં તમે જોવો કેવું કેવું ખાય, પણ એની ચામડી એટલી રૂપાળી કે ચામડી પર દાગ નથી. સીધી વાત છે કે અત્યારે ફરે છે એના ફળ હજી એને આગળ ભોગવવાના છે અને આ જે પારમાં મળ્યું છે ભૂતકાળના કર્મનું ફળ છે. આ પોટલી ખાલી થઈ રહી છે અને દરેક સમયે આ જાગૃતિ. અમેરિકામાં એક બંગલો પોતાનો રાખ્યો છે અને પોતે ભારતમાં રહે છે, ધરતીકંપ આવ્યો અને પોતે બંગલામાં હતો નહીં, એની બાજુમાં જ બીજો બંગલો હતો પણ એ બંગલાવાળો બંગલાની અંદર હતો અને બંગલો પડી ગયો. પણ પોતે અમેરિકામાં નહોતો પણ બંગલો પડ્યો જ નહીં. ધ્યાન રાખવા માટે અમેરિકા રહેવું જરૂરી નથી. એ સમયે ભારતમાં ભલે હતો પણ એનો પુણ્યનો જો ઉદય હતો અમેરિકામાં પણ બંગલો ન પડે. અને આ ઘરમાં ઘરમાં બેઠા હોય, ધ્યાન રાખતા હોય ઘરનું, પણ પોતાના જ ઉદય પૂરા થાય બંગલો પડી જાય. આના ઉપરથી એક બોધ થાય તો મારું આ જગતમાં શું ચાલે છે, કશું જ નહીં. એટલા માટે એટલે તો સિકંદરે કીધું કે જે આ વૈદો ને હકીમો જે કહે છે કે મારાથી આ સિકંદર બચે એમ છે નહીં, એટલે તો કીધું ને મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવ છું. મારી નનામી સાથે કબ્રસ્તાનમાં પણ લાવશો. મારું મરણ થતા બધા હથિયાર લશ્કર લાવજો. પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો. એ હથિયાર ને લશ્કર એ બધાને આગળ દોડાવજો. જે રીતે અમે જીતી જઈએ છીએ અમે જીતનારા છીએ. મારા બધા વૈદો હકીમોને અહીં બોલાવજો. મારો જનાજો એ જ વૈદો ને ખભે ઉપડાવજો. જેમ કે છે કે અમે તમને કઈ નહીં થવા દઈએ છીએ, અમે ડોક્ટર છીએ ને, એને જ એના ખંભે ઉપડાવજો. એને ખબર પડે કે અમે કઈ નથી કરતા. બાંધેલ મુઠ્ઠી રાખીને જીવો જગતમાં આવતા ને ખાલી હાથે સૌજનો આ જગતથી ચાલ્યા થતા. કહો દર્દીઓના દર્દને સપનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની તો સાંધનારો કોણ છે? પ્રતિક્ષણ અનિશ્ચિતતાનો બોધ થાય અને એ જેટલો જેટલો બોધ અંદરમાં થાય એટલા તમે ફ્લેક્સિબલ, એટલા તમે કોર માટે એવા થઈ જાઓ. મારું કઈ નથી કે એવી અલિપ્તતા વર્તે છે. પછી તમે દરેક સમય એવી જ તૈયારીમાં. એટલા માટે કૃપાળુ દેવ આ કર્મનો કરતા જેણે કર્યું છે એ જેને ભોગવે છે. કરનારો જ પોતાના કર્મના ફળને ભોગવે છે. મોક્ષ છે, મોક્ષ છે. ખાલી આ સંસાર એ જ નહીં, મોક્ષ પણ છે. બંધન છે તો બંધનથી છૂટવાનો ઉપાય પણ છે. પણ અજ્ઞાની એમ માની બેઠો છે કે પાપથી બંધન છે ને પુણ્યથી મુક્તિ છે. અને કૃપાવડી એમ કે છે પાપથી પણ બંધન છે ને પુણ્યથી પણ બંધન છે. ધર્મથી મુક્તિ છે એટલે પુણ્ય એ ધર્મ ન થયો. બેના રૂપ અલગ અલગ છે. પાપનું રૂપ અલગ છે ને પુણ્યનું રૂપ અલગ છે. પણ છે બંને કર્મ, બંને ધર્મ નથી. કોઈ જીવને મારવાનો ભાવ આવ્યો એ પાપનો ભાવ છે. કોઈ જીવોને બચાવવાનો ભાવ આવ્યો આ પુણ્યનો ભાવ છે. અને પોતાના સ્વરૂપમાં સ્થિર થયું આ કર્મ છે. બેમાં એકમાં બંધાય છે પાપ અને બીજામાં બંધાય છે પુણ્ય. એકમાં બંધાણો છે લોખંડની હથકડીથી ને બીજામાં બંધાણો છે સોનાની હથકડીથી. પણ બંધન બંનેમાં છે. આ હાથીને સર્કસ વાળા જે પકડે એ કેવી રીતે પકડે છે? હાથીને પકડવા માટે અમને પેલા એક ખાડો કર્યો. એ ખાડા ઉપર ઘાસ પાથરી દીધું હોય, સામે હાથણી ઉભી રાખી હોય અને હાથી પછી આવે અને આવે પછી અંદર સીધો ખાડામાં પડે અને 15 દિવસ સુધી ખાવાનું ન આવે. ભૂખ્યો રાખે, સરખ્યો રાખે, એવી રીતે નબળો ટુકડો પડી જાય આથી. પછી એક માણસ અંદર પડે એ ખાટાની અંદર. એક માણસ એ તર્કસનો જ માણસ હોય. એક માણસ અંદર પડે એ હાથીને મારે, બહુ મારે. પછી એ બહાર નીકળી જાય. પછી બીજો માણસ અંદર પડે એ હાથીને પંપાડે, એ જમવાનું આપે, ઘાસ આપે. એટલે હાથી એમ લાગે પહેલો માણસ કેવો મારો દુશ્મન હતો અને આ મારો મિત્ર હતો. અને પછી આ બીજો માણસ જેને એમ કે પગ ઊંચો કર, આ પગ ઊંચો કર, બધું કરે. કારણ કે એને એમ કે આ મારો મિત્ર છે, આને મારો મને બચાવ્યો. પણ બે સરકસના છે, રૂપ બે અલગ અલગ લઈને આવ્યા છે. એના રૂપ અલગ અલગ છે. પાપ અને પુણ્ય બે અલગ અલગ દેખાય છે પણ અલગ અલગ છે નહીં. બંને કર્મની જાતિના છે. બંને કર્મ છે. પાપ લાકડી મારે છે અને પુણ્ય પંપાડે છે. પુણ્ય ખાવા પીવાનું આપે છે. અજ્ઞાની ને પુણ્ય મીઠું લાગે છે, એ પંપાડે છે. એમ લાગે છે આ ખલું છે. બંને એક જ ફિલ્મના અંદર તમે દેખો છો એક વિલન છે. એ હિરોઈનને છેડતો હોય, છેડતો હોય ત્યાં હીરો આવી જાય. હીરો આવીને પછી વિલન ને બહુ મારે, બહુ મારે, વિલન ને ભગાડે અને હિરોઈનને લઈ પોતે ભાગી જાય. એ જ કરવાનું છે જે વિલન કરવાનું હતું. બેના રૂપ અલગ અલગ છે. વિલન ખરાબ લાગે છે, હીરો ખરો લાગે છે. એક જ જાતની ના છે. આ રૂપ અલગ અલગ લઈને આવ્યા છે. બે અલગ અલગ રૂપ લઈને આવ્યા છે. કૃપાઓ એટલે કહે છે પુણ્ય અને પાપ વાસ્તવિકતા નહીં અટકીને આજે તમે આ દર્શને પહોંચો કે ન પહોંચો, પણ તમને એટલી ખબર પણ છે, જો વિચારમાં પણ આજે આવે છે ને, કાલે માર્ગ પર આગળ વધારશે. આ સંસ્કારનું બીજ રોપાઈ રહ્યું છે, તમને આની ખબર નથી. અંદર કાર્ય ચાલી રહ્યું છે, એની પહેલા કાર્ય ચાલી રહ્યું છે. અત્યારે તમે સાંભળ્યું અને ન પામ્યા, તમે નિષ્ફળ નથી ગયા, અંદરનો પ્રોસેસ ચાલુ છે. એક વ્યક્તિએ પોતાના જીવનમાં 700 વખત મહેનત કરી ત્યારે એ સફળ થઈ, 700 વાર મહેનત કરે ને સફળ થાય. પત્રકારોએ પૂછ્યું કે 700 વખત મહેનત કેમ કરી, આટલી વાર નિષ્ફળ ગયા પછી મહેનત કેમ ચાલુ રાખી? એને કહ્યું, હું એક વાર પણ નિષ્ફળ નથી ગયો. મારી સફળતા 700 નંબર ઉપર હતી અને હું દરેક સમયે સફળતા તરફ જઈ રહ્યો. હું નિષ્ફળ ક્યાં ગયો? એક વાર અહીંયા, એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર હું સફળતાની તરફ જ મારી યાત્રા થઈ રહી હતી. હું એકેય વાર નિષ્ફળ નથી ગયો. અત્યારે તમે સાંભળો છો, આત્મા ન પડે, નિષ્ફળ નથી ગયા, સફળતાની તરફ યાત્રા ચાલુ થઈ. એ વ્યક્તિનું નામ હતું સૌમંગલભાઈ એડિસન, જેણે વીજળીના બલ્બની શોધ કરી. એડિસને વીજળીના બલ્બની શોધ કરી, પણ આ જેમ બહારનો પ્રકાશ ને બહારની જ્યોતિની શોધ જે વિધિ થાય છે, અંદરની વિધિ પણ એ જ છે. જ્ઞાનની જ્યોતિને શોધવાની વિધિ પણ એ જ છે. એક વાર, બે વાર, ત્રણ વાર શરૂઆતમાં આ રીતે થાય, કૃપાળો દેખે છે. મોક્ષ છે, મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય પણ છે. મોક્ષે જવા માટે શું કરવું? કઈ નહીં કરવું. ન કરવાનું નામ મોક્ષ છે, કરવાનું નામ સંસાર. સંસારમાં રહેવું હોય તો કંઈક ને કંઈક કરવું પડે, મોક્ષે જવું તો કંઈ ન કરવું પડે. અહીંયા રહેવું હોય તો કંઈક ને કંઈક કરવું પડે, કમાણી કરવી પડે, કંઈક ને કંઈક કરવું પડે. એક જગ્યા એવી લાગી કે જ્યાં કાંઈ ન કરવું પડે, અને રહેવા મળે, ખાવા મળે, કે કાંઈ ન કરવું પડે, એ હતી મુંબઈની સેન્ટ્રલ જેલ. કાંઈ ન કરવું પડે એટલે હું તે જેલમાં જઈ આવ્યો. ત્યાં દરવાજા પર જેમ કીધું કે ભાઈ મને અંદર લઈ ગયો, તો એનો પહેલો પ્રશ્ન એ હતો, તમે શું કર્યું, કંઈક કરીને આવો. સંસારમાં રહેવું હોય તો કંઈક ને કંઈક કરવું પડશે. મોક્ષે જવા માટે આ બધું કરવાનું બંધ થયું અને જ્ઞાતા થઈ. એનું નામ મોક્ષ. આ દિશા આવવાની છે, ભગવાન તમારી નહીં તો આ દિશે નહીં, આ દિશે નહીં. આ વીક ડેઝની અંદર આખો આ હોલ ભરાયેલો છે ને, આ બધા આ રીતે દુખે નહીં. આ આગળ જીવ પામવાનો છો. કોણો જીવ છે? પાત્ર જીવ છે, એટલા માટે આ રૂચ્યું છે, નહીં તો ન રૂચે. અંદરમાં એક જ જાગૃતિ, એક એક સમયે આ જાગૃતિ કૃપાળ દેવ છે કે છે. અકર્તા ભાવ વગર થાય મારાથી કઈ નથી. એક તણકલાના બે ટુકડા કરવાની શક્તિ મારામાં નથી. કૃપાળ દેવ આ ચિત્રપટ છે. એક જગ્યાએ પરદેશમાં આવું થયું, ફિલિપીન્સની અંદર મનીલા, ડાવાઓ, ભસ્તાઈ, ચેબુ, નાગા, આ બધે બીજા પ્રવચન થયા. તમે જીવોની દશા તમે જો કૃપાળુ જેવું આ દ્રશ્ય દેખીને જયારે એ લોકોને સમજાવ્યું ત્યારે એટલો અહોભાવ આવ્યો કે આ મહાપુરુષની ભૂમિ પર, ભારતની ભૂમિ પર અમે એક વાર વવાણી આમ બધે આવવું છે. તો એ લોકોની સ્થિતિ, આર્થિક સ્થિતિ, પૈસેથી નિર્ધન કે અમારે આવવું છે. મહાવીર ભગવાનનું જે બતાવ્યું કે અરે આવા મહાપુરુષ, આવો અપરિગ્રહી પુરુષ આ રીતે જીવન જીવાય કેવી રીતે? પોતાની પાસે કઈ ન રાખ્યું ને, સુખીથી જીવન જીવ્યા, હતું એ જ છોડી દીધું મહેલમાંથી. આવું જીવન કેવી રીતે જીવાય? બહુ ભાવ આવ્યો. અને એ લોકોએ કીધું કે અમારે ભારત આવવું છે તમારા દેશમાં, પણ પૈસા નથી, શું કરવું? એક ઉપાય મને બતાવ, એક કામ કરો કે હવે તમે જયારે ભારત આવો ને, ભારતથી જયારે અહીંયા ફિલિપીન્સ આવો ત્યારે ભારતની માટી લઈને આવજો. તમારી બેગમાં માટી ભરીને આવજો અને બધાએ પોતાના શોકેશની અંદર માટી ભારતની રાખેલી. કાલે મૂવી બતાવશે એમાં જોજો કે આ ભારતની ભૂમિ પર આવા મહાપુરુષો છે ને એ માટીને કબાટમાં રાખી છે. અને એક સમય એવો હતો કે 20 કિલો પહેલેજની બેગની લિમિટ હતી અને 20 કિલો મારી પાસે માટી સિવાય બીજું કઈ નતું. ફિલિપિન્સ ગયો ત્યારે આપણને ઘણું બધું આમાં મળી ગયું છે એટલે કદર નથી થઈ. આમનામ મળ્યું એમ લાગે છે, પણ આમનામ નથી મળ્યું એની પાછળ કેટલું પુણ્ય ખર્ચાયું છે ત્યારે આ મળ્યું છે. આમનામ નથી મળ્યું આપણને એમ કે આપણે જેમાં ડોલર સ્પેન્ડ કર્યા હોય એટલે કઈ ખર્ચ્યું. કર્મ ખર્ચાના એ તો દેખાતું જ નથી, પુણ્ય ખર્ચા અમને દેખાતું. આપણે બધાને ડોલરથી રૂપિયાથી ને પૈસાથી પાપતા થયા. એટલે જો દાંતના ચોખા હોય ને, જે દાંતના ચોખા અહીંયા રાખ્યા હોય ઘરમાં તમે એ રીતે રાખ્યા છે અને નોકર સફાઈ કરતો હોય ને તો તમે કહેશો એ ભાઈ એ જોઈએ સંભાળજો પડી નો જાય નીચે તૂટી જાય, તૂટી જાય તો $20 નુકસાન જાય. એની કદર છે, એની કિંમત છે. $20 છે ને $20 નુકસાન જશે જોજે તૂટી ના જાય. અને આ બધા હતા એ અસલી હતા, એ $20 ના નતા, એ મફત ના હતા. બાપા થકી વાર્તા મળ્યા હતા. આ $20 જેની કદર થાય છે તેલાની કદર ન થઈ, અને તેલાની કદર થઈ હોત ને અસલીની તો આનો વારો ન આવ્યો હોત. ધ્યાન રાખ્યું હોત એનું, પણ એ મફત ના હતા એમ સમજીને. આપણે વસ્તુની જે વેલ્યુ કરી છે એ વેલ્યુ બહારથી ધનથી જ કરી છે, પણ આ વિતરાની કર્મ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. એને કૃપાળુ છે કેતા તું ગમે તે ધર્મ માનતો મને એનો પક્ષપાત જ નથી. આટલી વિરાટ દ્રષ્ટિ કોને, તું ગમે તે ધર્મ માનતો મને એનો પક્ષપાત નથી. રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ. પછી વાત ક્યાં આવી, એક જ વાત, તારે કઈ મતલબ નથી, તે ભેદમાં પડવું જ નથી. રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. અને પછી કોઈ પણ હોય, આમાંથી બેઠેલા કોઈ પણ હોય, રાગ દ્વેષ રહિત થાય આજે હું મરદ સ્વીકારીને એના ચરણની પૂજા કરવા તૈયાર છું. એ કોઈ પણ હોય, કારણ કે વ્યક્તિની પ્રધાનતા નથી, સ્વરૂપની પ્રધાનતા સુધી આ મહાપુરુષ છે. એ વાત આપણને સમજાવી છે. આ કાળમાં ઘરમાં રહીને, ગૃહસ્થીમાં રહીને મુંબઈને સ્મશાન કહેતા, મુંબઈ સ્મશાન છે. લોકો પૂછતા મુંબઈ સ્મશાન છે, અને સ્મશાનમાં તો કે મળતા હોય, અહીંયા મળતા જ ઝવેરી બજારમાં હતા ને ત્યારે મુંબઈ મુંબઈ સ્મશાન છે. સ્મશાનમાં તો મળતા હોય, મળતા ક્યાં મળતા છે. તમારા બધાના જે ખિસ્સામાં ચોર ચોર ખિસ્સા હોય ને, ચોર ખિસ્સાની અંદર હીરા રાખતા બધા. આ હીરા જે છે પૃથ્વી ગાય જીવના મળતા તો છે. આ હું સ્મશાનની અંદર ઉભો છું, આ પૃથ્વી ગાય જીવના મળતા છે. કોઈના કાનની ઘૂંટીમાં, કોઈની હાથની પગડીમાં દફનાવા માટે લોકો ભેગા થયા છે. સવારના ઉઠી પાણીનો હિસાબ ચમચીથી રાખતા, આટલી ચમચી પાણી હું વાપરીશ. નિયમ હતો કૃપાળુ દેવનો, આટલી ચમચી પાણી વાપરીશ. એક એક ચમચી જેટલા પાણીમાં પણ જેમને એટલા જીવોને દેખ્યા હોય, વિચાર કરો એક ચમચીનો હિસાબ જેનો હોય એ મહાપુરુષની ભક્તિ તમે જો ખરેખર કરવી હોય તો તમે કેવી રીતે કરો. એને જેવું કર્યું તમારા જીવનમાં પાલન કરો, તો ખરા ભક્ત તમે બન્યા. અંતિમ ઘડિયા ચામડીનો રંગ નતો દેખાતો, એ ચામડીનો રંગ કોઈ બતાવી દે કેવો છે ન દેખાય. કેમ? આખું શરીર મચ્છર થી ઢંકાયેલું હતું, મચ્છર એ ચાદર બની ગઈ હતી. અને લાખો વર્ષોથી કરોડોના કરજમાં કોઈ ડૂબેલું હોય અને લેન્ડર સામે આવી ગયા હોય તો આનંદ થાય કે લઈ જા ભાઈ ચાલ. અત્યારે તાકાત છે મારી ચૂકવવાની અને તમે સામે આવી જાય એટલે લઈ જા. આ કોઈ મચ્છરના જીવો સાથે કર્મના ઋણાનું બંધ બાકી છે એ ભાઈ લઈ જાઓ, આવી જાઓ, અને જેટલું તમારું ઋણાનું બંધ હોય પૂરું થાય. એક દ્રષ્ટિ કોઈ પણ આવું આપણા જીવનમાં ક્યાંકને ક્યાંકથી શીખીએ. એટલે સૂક્ષ્મ દ્રષ્ટિ આ દુનિયા માનના કારણે સત્યને પામી શકી નથી. એટલે માનને કૃપાળુ દેવે નાકનો મેલ કર્યો, માં કે નાકનો મેલ છે, કાનનો મેલ નહીં, આંખનો મેલ નહીં, નાકનો મેલ કીધો. અને એટલા માટે નાકનો મેલ કીધો કારણ કે કાનનો મેલ અને આંખનો મેલ જે છે એ તો ચીકણો ન હોય, નાકનો મેલ ચીકણો હોય, એ ગમે એટલો કાઢો થોડોક તો રહી જાય. આ માન ને છોડવા માંગે પણ કઈક તો થોડું માન રહી જાય એટલે નાકનો મેલ કીધો. આવું જે સ્વરૂપ સમજાવીને આપણા જીવનમાં એવા જ્ઞાનીઓ થકી, એ જ્ઞાનીઓની રચના થકી જેટલું પણ પ્રાપ્ત થાય આપણે પ્રાપ્ત કરવું જોઈએ, તો ચૈતન્યનો વિકાસ થાય. આજે જે આપણે વિષય હતો ચૈતન્યનો વિકાસ, છેલ્લા વિગત ચાર દિવસથી અહીંયા આપણો સત્સંગ ચાલે છે, ચૈતન્યનો વિકાસ, આત્માનો વિકાસ. આત્માનો વિકાસ સંક્ષેપમાં એટલું જ કહીશ, એક શબ્દમાં જો આપ મને કહો તો હું એટલું જ કહીશ, જાગૃતિ પૂર્વક દરેક કાર્ય થાય. એક એક ડગલે ડગલે જાગૃતિ. અત્યારે હું આ દેહને છોડું છું, આ દેહને છોડું છું તો પણ મારું કઈ મને છૂટું દેખાતું નથી, પહેલેથી એને વોળ કરીને બેઠો છે, એ જ્ઞાની છે. આપણે પણ બધા એવું જીવન જીવીએ એક સાથે એક પરિવારની જેમ આ જગતમાં એવું જીવન જીવીએ, બસ કોઈ ભેદમાં નહીં, એ જાણીને કે આ ક્ષણે આપણે અહીંયા નથી. તેથી કરીને એક સંભાવથી, દરેક આત્મામાં સંભાવથી એવું જીવન જીવાય, એનાથી મારા આત્માનું જીવ છે આ પરમાત્મા હોય એકાગ્રતાપૂર્વક સાંભળી અને મને અહીંયા માયાબીના જૈન સેન્ટરમાં સ્વાધ્યાય કરવાનો અવસર આપ્યો. હું આદરણીય શ્રી મહેન્દ્રભાઈનો, બીટી શાહ પરિવારનો, અહીંના પ્રેસિડેન્ટ લક્ષભાઈનો અને આખા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સર્વે મને અહીંયા એક અવસર આપે મારા પ્રણામ કરું છું.
કાદો વિશે બદલાય છે, દસ દિવસ થાય tomorrow from 10 a.m. to 12 p.m. lunch from noon to 2 p.m. or 3 p.m. 2 to 3:30 p.m. a tea break from 3:30 to 4 and then 4 p.m. to 6 p.m. and no dinner. Sunday there is a regular program from 11 to 1. There is a lot of sponsors. They're passed out.
It is the next day from 11 to 1.
Yeah, 11 to
1.
Yeah. And then on Sunday, 3 p.m. to 5 p.m., 5 to 5:30, tea break, and 5:30 p.m. to 7 p.m., topic is Kilambas, Pariya, and Expression Exercise. And no dinner on Sunday.